ಸ್ಮಿತ ರುಚಿರ
ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಭೋಜನಮ ಸದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರವಾರ ಶೀತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ಶ್ರೂಯತಾಂ ದೇವದೇವೇಶ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಪ್ರಭೋ ತ್ವದೇನಾವಧಾನೇನ ಕಥಯಿಷ್ಯೆ ಶುಭಃ ಕಥಃ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣೋ ನೀಲಕಂಠೋ ನಾರಾಯಣೋ ಹರಿಃ ಹರಿಕೃಷ್ಣಶ್ಚ ಸಹಜಾನಂದ ಕೃಷ್ಣೋಸ್ತು ಮೇರುದಿ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನೀಲಕಂಠಾಯ ನಮೋ ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ ಶ್ರೀ ನಾರಾಯಣ ಮುನಿ ದೇವನಿ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಭಂಜನ ದೇವನಿ
ಪರಮಾತ್ಮನ ಮಹಾಯಕಾಂತಿಕ್ ಸಂತ ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿ ಆ ಭಕ್ತಿ ನೀತಿ ಗ್ರಂಥ ಪ್ರಾಯ ભક્તિનું જ મહત્વ ગાય છે. ભક્તિ એ છેલ્લી પાયરીની સ્થિતિ છે.
ભક્તિ એ મહા મોટો આનંદ છે, એ અલૌકિક એક પ્રકારની નિરાત છે. ભક્તિમાં આપણને જ્યાં સુધી સુખ નથી મનાતું ત્યાં સુધી આપણે ઈશ્વરનો મહિમા નથી જાણ્યો. ઈશ્વરનો મહિમા જાણ્યા પછી જ ભક્તિનો ઉદય થાય છે. ભક્તિ ભગવાન સાથે સંબંધ ધરાવે છે. ભક્તિ માણસ કરવાની શરૂ કરે ત્યારથી જ એની સામે ભગવાન આવીને ઊભા રહે છે. ભક્તિ કોઈ કરવાનો આરંભ કરે ને ત્યાંથી જ એને સામે ભગવાન હોય. કારણ કે ભક્તિને ભગવાનનું જ અવલંબન છે. જ્યારે બીજા જે જ્ઞાન વૈરાગ્યાદિક છે એમને ભગવાનનું અવલંબન નથી. આપણા અંતરમાં વૈરાગ્યનું આપણે મનન કરતા હોઈએ તો વૈરાગ્ય છે ને એમાં જગતનું ધ્યાન હોય છે. વૈરાગ્યમાં જગતનું ધ્યાન હોય છે, જગત આવું છે, જગત આવું નકામું છે, જગત આમ છે તેમ છે. વૈરાગ્યની વિચારધારામાં જગતનું મનન હોય છે. બીજી બાબત, ધર્મનું આપણે મનન કરીએ તો ધર્મની અંદર વિધિ નિષેધનું મનન હોય છે. આ કરાય આ ન કરાય આવું મનન. આપણે જ્ઞાનના વિચારમાં ઉતરીએ તો જ્ઞાનની અંદર આત્માનું મનન હોય છે, અથવા તો આ સારું છે આ નથી સારું આવો વિભાગ એનું મનન હોય છે. પણ ભક્તિ તત્વ એવું છે કે એનો અવલંબન લેતાની સાથે એમાં ભગવાન જ જોડાયેલા હોય છે, એટલે ભક્તિ છે ને એ સર્વથી મહાન છે. કારણ કે ભક્તિ કોઈ માણસ કરવાનો આરંભ કરે એટલે એના મનમાં ભગવાન આવે છે. આપણે વૈરાગ્યનો આરંભ કરીએ એટલે ભગવાન ન આવે, બહુ વિચારવા જેવી વાત છે. જ્ઞાનનો આરંભ કરીએ એટલે ભગવાન ન આવે, ધર્મનો આરંભ કરીએ એટલે ભગવાન ન આવે, પણ ભક્તિનો આરંભ કરીએ એટલે હૃદયમાં તરત ભગવાન આવે, એટલી ભક્તિની મહાનતા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કહ્યું કે ભક્તિની એ શક્તિ છે કે એકલી હોવા છતાંય કલ્યાણ કરી આપે છે. ભક્તિ એકલી હોય તો એનામાં એ તાકાત છે કે એ પરમાત્મા તમને મેળવવાવી આપે. જ્યારે ધર્મ એકલો હોય તો તમને સ્વર્ગ આપે, દેહ કરીને સુખિયા રહ્યો આ લોકમાં તમને કીર્તિ આપે. વૈરાગ હોય તો તમે વિષય મળે ન મળે એથી કરીને દુઃખી કે સુખી ન થાવ. જ્ઞાન તમને હોય તો પછી દેહમાં આવે સુખ દુઃખ તો એ સુખ દુઃખે કરીને તમે શોક કે હર્ષ ન અનુભવો. આ એની બધી પરિસ્થિતિ. પણ ભક્તિ વસ્તુ એવી અલૌકિક છે કે જીવનમાં જો ભક્તિ આવે કામ પૂરું. એટલે આપણા શાસ્ત્રો વારંવાર પોકાર કરીને કહે છે ભક્તિ કરો. ભવજળ પાર ઉતરવું હોય તો
ભવજલ તરવા હરે ભક્તિ કરો.
તન મનના મતને છોડો. ભવજળ પાર ઉતરવું હોય તો શુદ્ધ મનથી ભક્તિ કરો એ વિનાના બધા આગ્રહ છોડી દો. નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિની પરાકાષ્ઠા ગાતા નારદજી એમ કહે છે કે યત પ્રાપ્ય ન કિંચિત વાંસતિ ન શોચતિ ન દ્વેષતિ ન રમતે ન સાહી ભવતિ. નારદજી એમ કહે છે કે માણસને ભક્તિ મળે ને યત પ્રાપ્ય, ભક્તિ જો એકવાર પ્રાપ્ત થઈ જાય તો કિંચિત ન વાંસતી. ભક્તિ મળી ગયા પછી માણસ કોઈ પણ વસ્તુની ઈચ્છા કરતો નથી. એકવાર જો ભક્તિ પમાઈ જાય તો પછી કોઈ પણ ઈચ્છા રહેતી નથી. જ્યાં સુધી આપણને ભગવાન સિવાય બીજા પદાર્થની અંતરમાં ઈચ્છા રહે છે ત્યાં સુધી ભક્તિ આપણા અંતરમાં નથી નથી નથી. યત પ્રાપ્ય ન કિંચિત વાંસતી. નારદ સૂત્ર બોલે એને પામ્યા પછી કાંઈ પણ ઈચ્છા જ ન રહે, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહે તો માની લેવું કે ભક્તિ ઉદય થાય. મહારાજે કહ્યું કે એને જ પ્રેમ કહેવાય કે એમાં બીજો ઘાટ જ ન થાય. અહીંયા એમ કહે છે યત પ્રાપ્ય ન કિંચિત વાંસતી. ભક્તિ તો બહુ મહાન છે. ભક્તિ આપણામાં આવે એવું પાત્ર થવું એ બહુ કઠિન છે. બહુ વિચારતા વિચારી શકાય છે કે માણસ ધર્મનું પાત્ર બની શકે છે, જ્ઞાનનું પાત્ર બની શકે છે, વૈરાગ્યનું પાત્ર બની શકે છે, પણ ભક્તિનું પાત્ર થવું એ કઠિન છે. વૈરાગ્ય શીખી શકે માણસ, વૈરાગ્ય એકલવડો છે, ધર્મ એકલવડો છે, જ્ઞાન એકલવડ્યું છે, પણ ભક્તિ તો એવી છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ત્રણ હોય તો રહે, નહીં તો રહે નહીં. ત્રણનું હંમેશાને માટે સાહચર્ય સેવે છે. એ ત્રણ પૂરેપૂરા સમજાણ્યા પછી સમ્યક ભક્તિનો ઉદય થાય છે. માટે કહે છે કે યત પ્રાપ્ય ન કિંચિત વાંસતી. એને પામ્યા પછી માણસ કાંઈ ન સોચતી, શોક નથી કરતો. વાંસતી એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી કરતો. બરાબર ધ્યાન દો આ નારદ ભક્તિ સૂત્ર ઉપર. ન કિંચિત વાંસતી, માણસ કંઈ પણ ઈચ્છતો નથી. ઈચ્છા, ઈચ્છા શબ્દ છે ને આમ નાનો એવો લાગે છે ને, પણ એના જેવો ભયંકર કોઈ શબ્દ નથી. ઈચ્છા, ઈચ્છા થાય એટલે શું થાય? ઈચ્છા થાય એટલે શું થાય? આ બધાય સમજી શકો છો. આપણને કંઈક ઈચ્છા થાય એટલે થાય શું? ઈચ્છા કોણ કરે? મન. મન ઈચ્છા કરે. મનમાં કાંઈક આપણને ઈચ્છા થાય તો આપણું મન આપણામાં રહે નહીં. બરાબર ને? ઝોલા નહીં ચડે ને. આપણું મન આપણામાં ક્યારે ન રહે? આપણને કાંઈક ઈચ્છા થાય ત્યારે. જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આપણું મન છે એ આપણો ત્યાગ કરીને બીજે જાય. જેને ઈચ્છા અવશેષ બચી, જેને ઈચ્છા અંતરમાં અવશેષ રહી ગઈ ત્યાં ભક્તિનો અવકાશ નહીં. આપણા અંતરમાં ભગવાન છે, આપણું મન ભગવાનમાં લાગ્યું છે. આપણને જ્યારે કંઈક પદાર્થની, કંઈક વિષયની, કંઈક માનાદિકની ઈચ્છા થશે એટલે આપણું મન આપણે ઘરે નહીં રહે. આપણે ઘરે ભગવાન બેઠા છે, આપણા અંતરાત્મામાં પ્રભુ બેઠા છે, પણ આપણા મનને જ્યારે કંઈક ઈચ્છા થશે ત્યારે આપણું મન છે એ આપણે આંગણે નહીં રહે, જેની ઈચ્છા થશે ત્યાં વ્યૂ જાહે. આપણે માનસી કરતા હોઈએ, ધ્યાન ધરતા હોઈએ, કંઈક કરતા હોઈએ, આપણું મન ભગવાનમાં હોય પણ આપણને કંઈક બીજી ઈચ્છા થાય તો આપણું મન તરત ભગવાનને છોડીને ભાગી જાય. ભગવાન છૂટી ગયા પછી આપણા શાસ્ત્રો ભક્તિ કહેતા નથી. એ વાત ખાસ ધ્યાનમાં લેજો. ભક્તિ એટલી જ જેટલી ભગવાનમાં વૃત્તિ રહી, આ એનું માપ છે. ભક્તિ એટલી જ કહેવાય કે જેટલી જેને ઈશ્વરમાં વૃત્તિ રહે. 24 કલાકમાં જે માણસ પરમાત્માને વિશે 1 કલાક જો વૃત્તિ રાખી શકતો હોય તો એ એટલો ભગત. 2 કલાક વૃત્તિ રાખી શકે તો એટલો, 5 કલાક વૃત્તિ રાખી શકે તો એ એટલો. 24 કલાક પરમાત્મામાં મન રાખી શકે ત્યારે એને પૂરો ભગત કહેવાય. 24 કલાકની અંદર 1 પણ પળ જેની ભગવાનને છોડીને જાતી નથી, આનું જ નામ એકાંતિક ભગત કહેવાય છે. લસણ ને ડુંગળી ન ખાય કે બારીનું પાણી ન પીવે એટલા માત્રથી એકાંતિક થવાતું નથી. એકાંતિક ભક્તને ભગવાન વિના ક્યાંય વાસના ન હોય. ક્યાંય વાસના ન હોય મતલબ કે એને ભગવાન સિવાય કોઈ ઈચ્છા જ ન થાય. બોલો, કોઈ ઈચ્છા જ ન થાય. આ ભક્તિ નિધિ ગ્રંથ છે ને એટલે આમાં બહુ છે ને એટલું બધું ઊંડું છે. ભક્તિની વાત છે એ બધાય કરતાં ગહન છે અને શીખવી પણ કઠણ છે. અને એ આવ્યા બન્યા કલ્યાણ પણ કઠણ છે. માટે ભગવાનના ભક્ત પોતાની ભક્તિનો વિચાર કરે. મહારાજ વટનામમાં કહ્યું કે નિર્વાસનિક થઈને ભગવાનને ભજે તેને એકાંતિક કહેવો. યત પ્રાપ્ય ને વાંસતી, વાંછા જ નથી રહેતી ભક્તને કહો. સારું, એક બાબત કીધી એને કોઈ ઈચ્છા રહેતી નથી. બીજી બાબત એ કહી, ન સોચતી, એ કોઈ દિવસ શોક ન કરે. આપણે ભગત છીએ કે નથી એનું માપ કાઢીએ બેઠા બેઠા જ તો નિરાતે. ભક્તિવાળો હોય ને એ કોઈ વાતની ઈચ્છા ન કરે તો સાંભળી લીધું. આપણને કોઈ પણ પદાર્થની ઈચ્છા થાય છે? આપણને ભગવાનના સંબંધ વિનાની બીજી કાંઈ ઈચ્છા થાય છે? હા કે ના તો કહો. થાય છે તો ના કહે છે આ ગ્રંથ કે ભક્ત નથી એમ કહે છે. શું કરશું કહો. અને તમે કહેશો કે આ તો નારદજી આવું કહે છે, આપણા ભગવાન સ્વામિનારાયણ આવું નથી કહેતા. સ્વામિનારાયણ એમ કીધું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, તમારામાં વૃત્તિ રાખીએ તો સુધી જોરે કરીને રાખીએ ત્યારે માંડ માંડ રહે છે અને જગતની કરે તો એની મેળે રહે છે. મહારાજ કે ભગવાનનો જે ભક્ત હોય એને છે ને ભગવાનમાં એની મેળે વૃત્તિ રહે, અને એને જગતમાં મન લઈ જવું હોય તો એને ફિકર થાય કે મારે કેમ લઈ જવું, અને જગતમાં કાંઈક વૃત્તિ લઈ જાય જો ઘડીક ચૂકી જવાય તો પાટ લઈને મૂર્તિમાં વૃત્તિ વહી જાય, પાછી ભગવાનમાં વહી જાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે કંઈક ક્રિયા સીંધો તો અંતર્વૃત્તિ છે તે અંતર્વૃત્તિને વેત બહાર કાઢું તારે ક્રિયા થાય, અને પછી વૃત્તિ પાછી હાથ પાછી વાળું તારે શાંતિ થાય. બોલો, આ ભક્તિ. જ્યાં સુધી ભગવાન વિના બીજી ઈચ્છાઓ થયા કરે છે, ભગવાનના સંબંધ વિનાની, ભગવત સેવા વિનાની અન્ય જે ઈચ્છાઓ થાય છે ત્યાં સુધી ભક્ત પણ આવ્યું નથી, આટલું ધ્યાનમાં રાખી લેવું. એ વાત તે આમ જ છે. હવે ન સોચતી, ભક્તિ જેના અંતરમાં આવે ને એ પછી શોક ન કરે. એ કોઈ દિવસ શોક ન કરે. શોક ન કરે તેમ ચિંતા પણ ન કરે. તમે કહેશો કે શોક અને ચિંતામાં શું ફેર? શોક અને ચિંતામાં ઘણો ફેર. શોક છે ને હર હંમેશાને માટે ભૂતકાળનો હોય, અને ચિંતા છે ને એ હંમેશાને માટે ભવિષ્યકાળની હોય. શોક માણસ ભૂતકાળનો કરે. ભૂતકાળમાં નાશ પામેલી વસ્તુ એનો જે ખરખરો કરવો એનું નામ શોક. અમારા બાપા બહુ સારા હતા પણ શું થાય, મરી ગયા. જે વસ્તુ નાશ થઈ ગઈ હોય, બગડી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય એનો અંતરમાં જે દુઃખનો ડાઘો, આનું નામ શોક. ચિંતા ભવિષ્યકાળની હોય કે જે વસ્તુ આપણને ભવિષ્યની વાત સાંભળતા દુઃખ પેદા કરે. એટલે કે આપણને એવા ઘાટ થાય, કાંઈકથી આપણે સાંભળ્યું હોય કે તમને ફલાણા મારવાના છે તો આપણને મનમાં એમ થાય કે મને મારશે. ક્યાંકથી એવી વાત આવે કે તમારામાં ઘરમાં ચોર આજ આવવાના છે તો એમ થાય કે આપણું ચોરી જશે. આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આવી રીતના જે આપણા દુઃખો છે એને ચિંતા કહેવાય. અરે રે, આમ થઈ ગયું, આ ભારે ખોટું થઈ ગયું, આવી રીતના આપણા જે દુઃખો છે તેને શોક કહેવાય. ભક્તિ આવ્યા પછી નથી શોક રહેતો કે નથી ચિંતા રહેતી. આપણને શોક ને ચિંતા થાય છે તો ભક્તિ નથી આવી. પછી ભક્તિ આવવાનો વાર છે. યત પ્રાપ્ય ન વાંશતિ ન શોચતિ ન દ્વેષ્ટિ. ભક્તિ આવ્યા પછી આપણને કોઈના પ્રત્યે દ્વેષ નથી રહેતો. જો દ્વેષ રહ્યો તો ભક્તિ થતી નથી, ન થાય ભક્તિ. એક વાત ધ્યાનમાં લ્યો, રાગ અને દ્વેષ આ બે શબ્દ છે. આ બે શબ્દ ભક્તિમાં એટલા બધા વિઘ્નકારી છે કે ન પૂછો વાત. રાગ અથવા તો દ્વેષ, આ બેયનો સહજ સ્વભાવ એવો છે કે આપણને ઢહડે. આપણને પરમાત્માના સ્વરૂપમાં સ્થિરતા ન થવા દે કાં તો રાગ અને કાં તો દ્વેષ. અને જેને ભક્તિ કરવી હોય ને એને વેર ન પોહાય કોઈની હારે. હા, એને કોઈ દિવસ કોઈની સાથે વેર ન પોહાય. કારણ કે જેમ પંચ વિષયમાં આસક્તિ આપણને નડે છે ને એમ આપણને કોકને પ્રત્યે રીંહ ચડી હોય ને તે ભક્તિમાં નડે. આસક્તિનો એ સ્વભાવ છે કે આપણને મનન થયા કરે. અને વેરનો પણ એ સ્વભાવ છે કે આપણને જેના ઉપર વેર હોય દ્વેષ હોય ને એનું મનન થયા કરે. બે મનનમાં ફેર છે. એક મનન છે એ સ્પૃહાવાળું છે અને એક મનન છે તે નફરત વાળું છે. પણ મૂળ બે છે ને એ ભગવાનના સ્વરૂપમાંથી તો આપણને તોડે. રાગ હોય કે દ્વેષ હોય તમને ભગવાનમાંથી તો આઘા કરે જ. માટે ભગવાનનો ભક્ત ભક્તિ પામ્યા પછી કોઈનો દ્વેષ પણ કરતો નથી. ન રમતે એ પછી પંચ વિષયમાં ક્યાંય રમતો નથી. ન સાહી ભવતી તે જગતની કોઈ પણ બાબતમાં ઉત્સાહી થતો નથી. અને આ બધું આપણામાં હોય તો હજી આપણે ભગત થયા નથી. આ વાત આમ છે લ્યો. માટે ભગત થવું બધું થવાય પણ ભગત થવાતો ભક્ત થવું રે ભગવાનના છે જો કઠણ કામ. નિષ્કળાંત સ્વામી કે સુખ સરવે સંસારના કરવા જોઈએ હરામ. ત્યારે ભગત થવાય. દેહ ગહે દારા દામનું મેલવું મમતાને માન એમાંથી સુખ આવે એવું ભૂલે ન પડે ભાન. કોઈ દિવસ એમ ન મનાય કે આ સ્ત્રી છે, દેહ ગે સ્ત્રી શરીર પછી આ બધા મકાન બંગલા આમાંથી સુખ આવે છે એવું ભૂલે ન ભાન પડે, સંકલ્પ ન થાય. આ ત્રણેય અવસ્થામાં સહજ તૈયા મનમાં એમ રહે કે આ કોઈ સુખદાયક નથી, આ બધા દુઃખદાયક છે. રે શામ તમે સાચું નાણું અને બીજું બધું દુઃખદાયક જાણું. આ ઠરાવ હોય આપણે તો એ ગાવા માત્ર રાખીએ છીએ પણ વાસ્તવિક તો આ ઠરાવ છે. માટે ભગવાનનો ભક્ત ભક્તિ કરે અને એમાં તન મનના તાણને છોડે. તાણમાં માણસ છે ને ભક્તિ ગુમાવે છે. ભક્તિવાન પુરુષને કોઈ દિવસ અન્ય વેગ સંભવે નહીં. આવ જરૂરી નહીં ભક્તિ તોડી નાખે. તન મન મમતને તજી અન ભજી લેવા ભાવે ભગવાન એ તેમાં વર્ણાશ્રમ વિદ્યાવાદનું અળગો કરી અભિમાન. વિદ્યાવાદ વર્ણાશ્રમ બીજું ત્રીજું અભિમાન છોડી દેવું, ન રાખવું. ગીતામાં પણ ભગવાને એમ કહ્યું છે, યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન યસ મે પ્રિય. બોલો આવું છે. જે કોઈ દિવસ દ્વેષ ન કરે, જે કાંઈ ઈચ્છે નહીં, જે શોક ન કરે, શુભ અશુભ બધું ત્યાગ કરી જે મને ભજે છે તે જ મને વાલો છે. આમ ભગવાને કહ્યું, એ મને વાલો છે. અને ભગવાનની ભક્તિ જ્યારે આદરી ત્યારે છે ને હંમેશાને માટે દયાવાન રહેવું, ગરીબ રહેવું, સરળ રહેવું, આ ભક્તિવાનના લક્ષણ છે. દયાવાન, ગરીબ, સરળ. દયા જેનામાં નહીં, જેનામાં ગરીબાઈ નહીં, જેનામાં સરળતા નહીં, એનામાં ભક્તિ આવે નહીં, નાશ પામી જાય ભક્તિ. છે ને આમ તો બહુ મૃદુ હોય છે, કોમળ હોય છે, બહુ સરળ હોય છે, પણ ભક્તિની પકડ જબરી હોય છે. એકવાર ભગવાનમાં લાગી જવાનું પછી ઉખડાતું નથી, એવું જ એવી રીતનું ચોંટી જવાય છે. એટલે એની પકડ એ રીતની છે, જબરી. આમ ધર્મ છે ને એ કડક બહુ, સમજ્યા? ધર્મને વિશે આમ તમે જુઓ ને તો કડકાઈ વધારે હોય, અને વૈરાગ્યમાં તમે જુઓ ને તો વૈરાગ્યમાં નફરત હોય, ઘૃણા. અને જ્ઞાનમાં તમે નજર કરો ને તો જ્ઞાન છે ને લુખું બહુ હોય, શુષ્ક. જ્ઞાનમાં શુષ્કતા ભરી છે. ભક્તિ છે એ ભીનાશવાળી છે, નરમ છે. તેમ છતાંય એકવાર ઈશ્વરમાં રાગ થયા પછી તૂટ્યો તૂટતો નથી, એવી એનામાં પછી આમ મજબૂતાઈ પણ છે, મુલાયમ છે. એમ છતાંય ભક્તિ બહુ મજબૂત છે. માટે ભગવાનના ભક્ત ભગવાનમાં પ્રેમ કરે, આ એનો સાર છે. અને કોઈ ગરીબ માણસ હોય, ભક્તિ કરતા હોય ને, એમણે કોઈના ઉપર દ્વેષ ન રાખવો, તીખેપ ન રાખવી. તીખેપ, સમજ્યા? ઘણા ભજન બહુ કરે પણ તીખા બહુ હોય, તીખા. સુરતના ઓલી મરચી આવે ને, મરચી નાની, એ મરચા જેવા હોય. કાંઈ કહેવાય નહીં, તમારે માળા બાળા ભજન બધું કરે પણ તીખા બહુ હોય. એને બોલાવાય તો નહીં જ, કરતા હોય એમ કરવા દેવાય. તીખેપ તજો. અને ભક્તજનોનો એવો અભ્યાસ છે કે તમે ભજન કરો છો, તમારું અંતર ઠર્યું છે હરિમાં, અને એમ કરતા જો તમને કદાચ કોકના ઉપર થોડો ક્રોધ થઈ જાય ને, સહેજ ક્રોધ, તો તમારો એ સારો દિવસ છે ને એ ભગવાનમાં પછી બરાબર જોડાણે યુક્ત ન જાય. તમે ભગવાનમાં વૃત્તિ રાખતા હો અખંડ, અને પછી તમને કોકના ઉપર ક્રોધ થઈ જાય ને, તો તમારી વૃત્તિ છે ને પછી ભગવાનથી આમ ભડકે, અંતર છે ને મલિન થઈ જાય, આપણી વૃત્તિ મલિન થઈ જાય, પછી ભગવાન સાથે જોડાતી નથી. એક એક શત્રુ એવો છે. આપણે ઈશ્વરમાં પ્રેમથી જોડાઈ ગયેલા હોઈએ, અને જો અંતરમાં સ્ત્રીની ઈચ્છા થાય, સારા ખાનપાનની ઈચ્છા થાય, તો તરત જ વૃત્તિ મલિન થઈ જાય, પછી ભગવાનમાં ન જોડાય, પછી ભાગવા માંડે બધી બાજુ. વાવાઝોડું સર્જાય અંતરમાં, લોભનો ઘાટ થાય, માનનો ઘાટ થાય, એટલે ભક્તિ પછી વહી જાય. માટે ભગવાનના ભક્ત ભજન કરવા નીકળે તો તીખપ છોડે બીજા ઉપર. એક વાત સમજાવી દીધી કે તમારે બધી જગ્યાએ ભગવાનને અંતર્યામી જાણવા, અને મનમાં એમ રાખવું કે રખે મારાથી કોઈ દુખાઈ જાહે, કોઈ તનધારીને મારાથી ત્રાસ ઉપજશે તો બહુ ખોટું થશે, કારણ કે એના અંતરમાં રહેલા ભગવાન દુખાશે. આવી દ્રષ્ટિ કેળવાય ને તો ભક્તિ બહુ સારી થાય. સંત એકનાથ એમ કહેવાય છે કે રોટલી કરતા હતા, રોટલી કરીને આમ મૂકી, બીજી રોટલીની તૈયારી કરી, એમાં કૂતરું આવીને રોટલી લઈ ગયું. સંત એકનાથે બૂમ પાડે, અરે ઓ વિઠ્ઠલ, અરે ઓ વિઠ્ઠલ, ઘી ચોપડ્યા વિના કેમ લઈને ઉપડી ગયા, ઘી તો ચોપડવા દો. એને કૂતરામાં ભગવાન દેખાતા હતા, અને આપણને માણામાંય ભગવાન દેખાતા નથી, અરે ઘણાને મંદિરમાંય નથી દેખાતા, બોલો, હરિભગતમાંય નથી દેખાતા. ભક્તિ કઈ રીતે કરવી કહો? ભક્તિ જેના હૃદયમાં હોય અથવા ભક્તિ જેને લાવવી હોય, આમાં તો બે પ્રકારની વાત આવે. ભક્તિ જેના અંતરમાં નથી એને સાધન રૂપે વાત થાય કે ભક્તિ હૃદયમાં લાવવા માટેના આ સાધનો છે, અને જેનામાં ભક્તિ છે એને આ વાત છે એ લક્ષણ સ્વરૂપે છે. ભક્તિ જેને હોય એનામાં આવા લક્ષણ હોય, એ આ લક્ષણ ભક્તિવાળાના ન હોય એને એમ સમજી લેવું કે આવા લક્ષણ આપણે શીખવાના છે, એમ બે પ્રકારની વાત આવે. માટે કોઈ દિવસ અલ્પજીવ ઉપર પણ ભગવાનના ભક્ત કરડા નેણ ન કરે, દિલમાં દયા રાખે. દિલમાં દયા રાખો. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, तुलसी दयान छोड़िए जबलग घट में प्राण। धर्म नु मूल दया छे, पाप नु मूल अभिमान छे। मरो त्यां सुधी कोई दया न छोड़ो, न अभिमानी न थाओ। खतरनाक शत्रु आ भजन करवामां नड़ता रहे, माटे जोई जोईने पगला भरो। विचार राखता रहो के रखे मने कोई नो अपराध थाय, आ अपराध थी डरो। दरेक स्थावर जंगम जीव ऊपर भगवान ना भक्त करुणा राखे, सर्व कोई ना सुख देनारा तरीके रे। पशु पंखी गमे ते प्राणधारी हो, एना ऊपर आपने कोई दिवस खीजावू नहीं। घना ना तो बहु खराब स्वभाव हो, हालता जाए ने कूतरा ने ठेबा मारता जाए। बोलो, का लाकड़ी नो ठो मारे એને એમાં મજા આવે, ખબર નહીં શું એમાં હવા દાવતો છે।
બોલો, એક મંદિરમાં અમે રહેતા હતા, ત્યાં બધા બપોરે વડીલો હુવા આવે, સમજ્યા? ક્યારેક ક્યારેક છોકરા મંદિરમાં ઘૂસી જાય, એટલે વડીલો હુતા હોય ને એની પોતળીની પાટલી કાઢ નાખે, કઈ ત્યાં તો આગળ ઉભા ઉભા કુંભડા ને ગાફા ને એવું નાખે, એટલે હુતા હોય માટે એને ના પડી, એટલે ભાઈ આમ શું કામ કરો છો, એને હુવાઈ દે તક મજા આવે છે।
બીજાને પીડવામાં આપણને આનંદ આવે છે ને, એટલી આપણામાં આસુરીતા છે, ધ્યાન દેજો। પરને પીડે જે રાજી થતા હોય આનું નામ અસુર છે। સામો માણસ દુખી થાય ત્યારે આપણા મનમાં આનંદ થાય, એ જ આપણામાં ભયંકર રાક્ષસતા છે। સામાને દુખી જોતા આપણે દુખી નથી થતા, સામાને સુખી જોઈને આપણે સુખી નથી થતા, સુખી નથી રહેતા। પછી આગળ ભક્તિની વાત બહુ આગળ છે, ભક્તિ ક્યાંથી આવવાની જ કહો। હામલાને દુખી જોઈને આપણે સુખી થઈ જઈ, હા હામલાને વિપત્તિમાં સપડાયેલો જોઈને આપણના હૃદયમાં આનંદ આવે, ઝીણો ઝીણો મોજ મજા આવે, હારું કર્યું હારું કર્યું। ભક્તિ ક્યાંથી લાવવી? માટે જેને પરમાત્માને રાજી કરવા હોય એને દીનપણું પકડવું, ઇન્દ્રિયો જીતવી, કોઈને શત્રુ ન માનવા, હા સૌના સગા તરીકે રહેવું, સૌને સુખ સ્વરૂપે રહેવું, અને અનેક ગુણ સંપન્ન રહેવું, સાધુતા સર્વ અંગે ધારણ કરવી, અસાધુતા તો જરાય ન રાખવી, એવા જે ભગવાનના ભક્ત છે તે સૌને સુખ દેનારા થઈ શકે છે। આ બધા ભક્તોના લક્ષણ એવા, સૌ કોઈને હિતકારી રહેવું, સારી સૃષ્ટિના વળી પરમાર્થી રહેવું, ભક્તિ કરવી હોય એને સ્વાર્થી ન થવું। સ્વાર્થી માણસ ભક્તિ નથી પામતો, ગમે તે પ્રયાસ કરે પરમાર્થી થાય, ભક્તિ છે ને સ્વાર્થથી નથી સિદ્ધ થતી, પરમાર્થથી સિદ્ધ થાય છે। એનું કારણ કે અનંત આત્માઓના આપણા ઉપર જ્યારે રાજીપો ઉતરે ત્યારે આપણું હૃદય છે ને એ ભગવાનમાં જોડાય, અનંત ભક્તોનો અનંત સંતોનો આપણા ઉપર જ્યારે રાજીપો ઉતરે ત્યારે આપણા ચિત્તને સ્થિરતા આવે, શાંતિ આવે, શુદ્ધિ થાય, પછી ભગવાનમાં જોડાય। એટલે હંમેશાને માટે પરમાર્થી થવું, અને ભગવાનના ભક્ત છે એ તો અપાર મોટા છે, એની સમજણ પણ બહુ મોટી છે, એ બીજાથી કળી જાય એમ નથી, એની બુદ્ધિ વિશાળ છે। ભગવાનનો ભક્ત છે ને એ વિશાળ છે, એ હાંકડા નથી। કારણ કે જેના ભગવાન વિશાળ એના ભક્ત કેમ હાંકડા હોય, એ વિશાળ જ હોય। જેની મતિ બિલકુલ સંકુચિત છે, હાંકડી છે, અગાધ મતિ નથી, એ ભગવાનના ભગતે હજી ભગવાનના રહસ્યને ભગવાનના આંતર ઊંડાણને નથી માપ્યું, નથી અહીં સમજી શક્યો। આ જગતમાં જે મહાન ભક્ત છે એ ભક્ત જેને જેને મળે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ એના દર્શન કરવાથી બીજાને નિષ્પાપ બનાવે છે, માટે ભક્તિ કરે તે ભક્ત કહેવાય, અને ભક્ત જે હોય એનાથી કોઈ જીવ ક્યારેય ન દુખાય। મહાપ્રભુનો એ મોટો મહિમા જાણે છે અને મનમાં એમ સમજે છે કે મારા સ્વામી બધે રહ્યા છે અને એ સાક્ષીરૂપે રહ્યા થકા બધું જોવે છે, હું કોઈને પણ દુખવીશ તો મારા ભગવાન મારાથી દુખાઈ જાહે, કારણ કે સૌમાં અંતર્યામી જે મારા પ્રભુ રહ્યા છે એ બધુંય જાણે છે, મારા દિલની જાણે છે, એની આગળ હંતાડીએ મેળ કાંઈ આવે એવું નથી। આમ ભગવાનના ભક્તના સંકલ્પો હોય છે। ભગવાનનો ભક્ત હંમેશાને માટે સર્વ જગ્યાએ પરમાત્માને ભાળે, આખું જગત પરમાત્માથી ભરેલું ભાળે છે, હવે આવી રીતે જેની વૃત્તિ હોય એનાથી કોણ દુખાય? કોઈને દુખાય? આપણે છે ને આવી વૃત્તિ નથી, આપણને આ સમજાતું નથી. મંદિરમાં મૂર્તિમાં આપણને ભગવાન મનાય છે, પછી ક્યાંય ભગવાન આપણને દેખાતા નથી. બોલો, એમાં જો ક્યાંકથી પૈસા આવે એવું હોય ને તો ત્યાં તો ભગવાન પછી ઠામુકા ન દેખાય. માટે એ મજબૂતાઈ લાવો, એ મજબૂતાઈ આવે તો કામ થઈ જાય. કહો, ઠીક છે, લસણ ડુંગળી ન ખાવાય એની હું કાંઈ બીજું કાંઈ કહેતો નથી, પણ હકીકત આ એ પણ જરૂરી છે. ભગવાનનો ભક્ત કોને કહેવાય? કોઈને પણ ન દુખવે, સૌમાં ભગવાન ભાળે. બોલો, સૌમાં ભગવાન ભાળે. ઘણામાં દયાનું પ્રમાણ બહુ ઓછું હોય છે, બિલકુલ દયા ન મળે. સ્વામિનારાયણ ભગવાનની તો લીલામાં એમ લખાણું, કોઈને દુખ્યો રે દેખી ન કમાય, દયા આણી અતિ આકળા થાય. અને અમુક અમુકમાં તો મુદળે દયા ન મળે, મોટો ચાંદલો મોટી કંઠે દયા જરાય નહીં. બોલો, એ તમારે હામો મરી ગયો હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય તોય પણ જો પૈસા માગતો હોય તેને ખીચામાં જ કાઢી લે. હો બહેન, હા આ બોલ્યો છે, હું એની આગળ માગું, મરી જશે જે હોય લઈ લઉં, ન દયા આવતી ઉડાઈને. બોલો, એ હામાની હું પરિસ્થિતિ છે એ કાંઈ નહીં, બસ લાવ મારો કર હાજો, બીજી વાત નહીં. બોલો, માટે વિચાર કરજો. એક શેઠ હાલ્યા જતા, સમજ્યા, માથે મોટી ટકડી, એમાં એક ગરીબ છોકરો, બિચારાને ખાવા નહીં મળેલું, મજૂરીએ નીકળેલો. એ છોકરો શેઠને કહે છે કે શેઠ મને મજૂરી આપશો તો હું કંઈક મજૂરી કરું એમ. સારું, પછી એને લઈને બસકુ લઈને ઉપડ્યા, સમજ્યા, લઈ ગયા. પછી એની જગ્યા હતી ત્યાં સુધી એને પોટલું પહોંચાડ્યું. પછી આ બિચારો છોકરો કહે છે કે શેઠ હવે મને મજૂરી આપો. તારા શેઠ કહે છે કે તને મજૂરી તો આપી, હવે શું જોઈશે? તો કે મને મજૂરી, તો કે મજૂરી તો આપી, ત્યાંથી અહીંયા સુધી તારી આગળ પોટલું તૂપડાવી લેવો. એ કે એમ નહીં, પૈસા. શેઠ કહે છે તને મજૂરી આપવાની, ઉપર જતા પૈસા આપવાના, હાલી હું નીકળ ભાગનગર મારવો પડશે. કે તે કીધું તું મજૂરી આપો, મજૂરી આપી, પછી બીજું શું? કે પૈસો ન આપ્યો બિચારા, નહીં હોય તે કહો. વિચાર કરો, બોલો. એટલે આવા ઘણા હોય, એ ઓલાને એમ કે તને અમે કામ તો આપી છીએ, પછી વળી પૈસા છે ના, કામ કરીને મજા કરી. પણ ધ્યાન રાખવું, એ બધું ભોગવવું પડશે, છૂટી ગયો નથી. સારંગપુરમાં રાઠોડ દાદલ હતા, હરિભગત, એમને એક દીકરો જન્મેલો, છોકરો ગાંડો, વી વરનો થયો, કાંઈ કામ કરે નહીં, ખાઈ પીને રખડે ને ધુવા કાઢીએ, પછી વાડામાં જઈને ગાય છોડી મૂકે, વાસડા છોડી મૂકે, પછી ગાયોને વાસડા ધાવવા માંડે એટલે ઊભો ઊભો તાળીઓ પાડે, એ આપણે હું કોકની ગાયને કોકના વાસડા ધાવે, હે આપણે હું, આમ બોલે. એટલે આમનામ ગાંડા કાઢે. પછી ગોપાલ સ્વામી સારંગપુર આવેલા હતા, રાઠોડ ધાંધલે સ્વામીને વિનંતી કરી, સ્વામી મારો છોકરો કાંઈ કામ કરતો નથી, વી વરોનો થયો ને હવે આનું શું કરવું, તમે એની ઉપર દયા કરો. સ્વામી કે અહીં લાવો ને વાત કરીશું. તો કે અહીં નહીં આવે, તમે ત્યાં હાલો અમારે ઘરે પધરામણી કરો. ઘણી વખત એવું થાય, ઘણા મા બાપ ફરિયાદ કરે સંતો આગળ આવીને કે આ તમે કાંઈક કરો, અમારા છોકરાને સુધારો. પછી સંતો એમ કે તમારા છોકરાને અહીં લેતા હોય મંદિર, એ કે અહીં મારો છોકરો ન આવે. બોલો, અમદાવાદમાં એક ભાઈ મારી આગળ આવ્યા, એ કે મારો છોકરો દારૂડિયો થઈ ગયો છે, મને કે તમે એને સુધારો. મેં કીધું તમે અહીં લેતા હો તો કે અહીં તો નહીં આવે. કે તમે કીધું શું કરવું? તક તમે એને સુધારો. મેં દી ક્યાં છે? તો કે કંઈક ભાગી ગયો છે. તો આપણે એને ક્યાં સુધારવા જવો? એ કે લો તમે કંઈક કરો. મેં કીધું હવે મારે શું કરવું? શુભ સંકલ્પ કરી ભગવાન સારું કરે. પણ કહેવાનું છું, આવી રીતે પરિસ્થિતિ હોય છે. પછી ગોપાલ સ્વામી ગયા એને ઘરે, એ છોકરાને લાવીને સામે બેહાડ્યો. સ્વામી કહે છે આ તો ઓલ્યો છે કે તમારો હાથી કે રાઠોડ ધાંધલ કે શું કહો છો, આ તમારો હાથી જ કે? આથી 20 વર્ષ પહેલાં તમારા કોઈ હાથી હતો? તો કે હા. તો કે એને કેટલા વર્ષ તમારા નોકરી કરી? તો કે 20 વર્ષ કરી છે, 20 વર્ષ. તો કે એને તમે કોઈ દી પગાર આપ્યો હતો? તો કે પગાર નથી આપ્યો કોઈ દી નહીં. તો કોઈ દિવસ નહીં, ખરેખર નહીં આપેલું, પદ્યું નહીં આપેલું. એ હાથી જ્યારે પગાર માગે ત્યારે આ ધાંધલ શું કે ખબર છે? પગારનું શું કામ છે? સન્માનનું કામ કર, ખાઈ પીને ધુબાકા દે. કે પગાર બગારની વાત કરી માં ગોપાલ સ્વામી કે એને બિચારાની આગળ મજૂરી કરાવી કરાવીને તમે તોડી નાખ્યો, કશું આપ્યું નહીં, તે તમારે ત્યાં દીકરો થઈને આવ્યો છે અને આ 20 વર્ષથી તમારું ખાઈ પીને ધુબાકા દે છે અને હવે પૂરું થવા આવ્યું છે એટલે થોડા દિવસમાં ધામમાં જાહે, આમાં બીજો કંઈ ફેરફાર થાય એમ નથી. સ્વામીએ કીધું એમ થોડા દિવસ પછી એ છોકરો ધામમાં વયો ગયો, મૃત્યુ પામી ગયો. માટે સાંભળ્યું ને પછી છે ને એ લેવા આવે ગમે એ રૂપે, બોલો લઈને જાય બધું. માટે ભગવાનના ભક્તો દયા રાખે, કોઈને દુખવે નહીં, કોઈ સાથે કપટ ન કરો. નિષ્કુળાન સ્વામી કહે છે તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છલે, કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છલે, કહો પણ નો તે દ્રોહ કરે, જે જાણે છે સ્વામી સઘળે, જેને બધે ભગવાન દેખાય છે. હા, એ કોનો દ્રોહ કરે કે કહો. અને ખરેખર ભગવાન તો કેવા છે કે જેના ગીરાએ ગુણ ગાવા ઘટે છે એવા ભગવાનની સાથે વેર કેમ કરાય, એની સાથે કડવું કેમ બોલાય, એને તો પ્રેમથી પૂજવા જોઈએ, ભગવાનને ત્રાસ કેમ દેખાડાય, જેને જમાડવા જોઈએ જુગ તે કરી તેને કેમ અપાય નહીં અન્ન, જેને જોઈએ જળ આપું તેને ન આપીએ જળ કેમ, શું કરવા ન આપીએ કે છે. એમ સમજી જનહરિના કરે ભક્તિ કરી ભરી ભાવ, આમ સમજીને ભગવાનના ભક્ત ભક્તિ કરે છે, તે વિનાના ભક્ત જે તે બાંધે છે જ્યાં ત્યાં દાવ. આવી જેને સમજણ નથી, આવી જેને અંતરમાં ભક્તિ નથી, આ બધા છે ને જ્યાં ત્યાં દાવ બાંધ્યા કરે, આમ છે ને તેમ છે ને પલાણું ઢીકળું, એ અંતર વૃત્તિ કરીને ભજન નથી કરતા કે છે. પણ જે ભગવાનના ભક્ત છે તેને મત મમત હોય નહીં, ભક્તિની પરાકાષ્ઠા. ઘણા માણસને ભજન ગમતું જ નથી, ખરેખર હોય ભગત પણ ભજન એને હરામ જરાય ન ગમે. એક વિચાર અંતરમાં રાખી લેવો કે જેના અંતરમાં ભજન ગમતું નથી, જેને બીજાની નિંદા ખોદણી અને કોકનું બગાડવાની જ દાનત હૃદયમાં પડી છે, આ કોઈ જન્મે અક્ષરધામમાં જાહે નહીં, કોઈ જન્મે નહીં જાય, એને ક્યાં ભજન કરવું. માટે ભગવાનનો ભક્ત હોય એ તો સૌ જગ્યાએ ભગવાનને જોવે છે અને એવાને જ સાચો ભક્ત કહેવાય છે. માટે સ્વામી કહે છે એવી ભક્તિ કરો અને એવી ભક્તિ કરવામાં કાંઈ કસર ન રાખશો, એ વાતની ખરેખરી ખટક રાખો. અને ભક્તિ કરતાં ભક્તિમાં જો ખોટ આવી જશે તો સુધારવી બહુ મુશ્કેલ છે. માટે જે ભક્તિમાં ખોટ ના આવે એવી રીતની ભક્તિ કરો તો ભગવાનને બહુ ગમે, ભગવાન બહુ રાજી થાય. જે ભક્તિને બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ વખાણે છે. આ ભક્તિના ગુણ તો મોટા મોટા દેવો ગાય છે અને એ ભક્તિ પ્રગટ ભગવાનની છે, અને જો હૃદયમાં આવે તો કોઈ વાતની ખામી ન રહે એમ જાણજો સ્વામી કહે છે. કારણ કે પ્રગટની ભક્તિમાં કોઈ દિવસ કપટ ચાલે નહીં, કારણ કે પ્રગટ ભગવાનને જે માને છે એ હંમેશાને માટે ભગવાનને પોતાની પાસળે માને, ભગવાનને હૃદયમાં હૃદયમાં સાક્ષાત પ્રગટ સમજે તો એનાથી ભૂંડો ઘાટ પણ કેમ થાય, એનાથી સંકલ્પો પણ કેમ કરાય, એના મનમાં એમ થાય કે મારા હૃદયમાં ભગવાન બેઠા છે, હું ભૂંડો ઘાટ કરીશ તો ભગવાન ભાળશે જાણશે, આવી એને ચિંતા રહેશે. અને જેને ભગવાન અંતર્યામી નથી સમજાણા ને, એ મન ફાવે એવા ઘાટ કરાય, મન ફાવે એવા ધંધા કરાય, એ ઠીક પડે એવું કરે. ભગવાનના ભક્ત કોઈ દિવસ દૂર ભગવાનને દેખતા નથી, ખાસ ધ્યાન લેજો. આપણે ભગવાનને કોઈ દિવસ દૂર ન માનવા, ક્યારેય નહીં. ભગવાન આત્મામાં બેઠા છે, આપણી સામુ હર પલ એ મહારાજ જોઈ રહ્યા છે. આપણી એક એક ક્રિયાને ભગવાન હથેળીમાં જળનું ટીપું આપણે જેમ જોઈએ એમ જોઈ રહ્યા છે. એનાથી કાંઈ અજાણ્યું નથી. ત્યાં આપણું ચિત્ત ચોરી કરી શકે તેમ છે જ નહીં, તો પછી ન કર્યાનું કામ તો આપણાથી ક્યાંથી થઈ શકે. ભગવાનના ભક્તના મનમાં એમ હોય કે પગે પગલા ભરું છું, કરે જે કામ કરું છું, રસનાએ જે કાંઈ રવ કરું છું, અને શ્રવણે જે કાંઈ સુણું છું, નયણે જે રૂપ નિરખું છું, ચરમે લીયું જે સ્પર્શ રસ, નાસે જે વાસ લીયું, એમાંનું કાંઈ પણ ભગવાનને અજાણ્યું નથી એમ ભગવાનને પાસે ને પાસે દેખે એ ભક્ત કોઈ દિવસ ભાવ ભૂલવણીમાં ભૂલા ન પડે. જદાય ભગવાનને હૃદયમાં ખડા થયેલા બાળે એને કોઈ દિવસ ભવસાગરમાં ક્યાંય મોહ થતો નથી. માટે એવા જન જગદીશને માનો મળવા મોંઘા ઘણું. સર્વે શાસ્ત્રમાં સૂચવું મહાત્મ્ય એવા ભક્ત તણું લ્યો. માટે આ રીતે જો વર્તાય તો સુખ થાય. અને એવા જે ભક્ત છે એ જ ભગવાનને વાલા છે. જે હ ભક્તને વાલા ભગવાન છે, તે હ ભક્ત વાલા છે ભગવાનને. બહુ જોરદાર શબ્દ છે. પણ ભક્ત નામે રખે ભૂલતા, હે તો ગાયા છે ગુણવાનને. હા, જે હ ભક્તને વાલા ભગવાન છે, તે હ ભક્ત વાલા છે ભગવાનને. પણ ભક્ત નામે રખે ભૂલતા, એ તો ગાયા છે ગુણવાનને. જે ભક્તને ભગવાન વાલા છે એ ભક્ત ભગવાનને વાલા છે. પણ ભગત નામે રખે ભૂલ્યા પડતા, કારણ કે બધાય ભગત નથી હોતા, કામ કઠણ છે. ગુણવાળાને અહીંયા ભગત કયા છે, ભક્તિ જેનામાં સંપૂર્ણ તૈયાર આવી હોય એને ભગત કયા છે, બધાયને ભગત નથી કયા. આ જગતમાં ગળામાં કંઠીને તિલક ચાંદલો કરીને તો લાખોની સંખ્યામાં માણસો ફરે છે. હા, પણ શુદ્ધ ભક્ત થવું એ કામ બહુ કઠોળ છે. કોક કોકથી થવાય છે. મહા મોટા ભાગ્ય હોય તો શુદ્ધ ભક્ત થવાય, અને મહા મોટા ભાગ્ય હોય ત્યારે એવા શુદ્ધ ભક્તની ભેટ થાય છે. આ વાત સમજી રાખવી. અને જો એવા ભક્ત મળે તો એમ કહેવાય છે કે આપણને કૃતાર્થ કરી મૂકે છે, પછી આપણે અહીં કાંઈ કરવું રહેતું નથી. એવા ભક્તની જો ભેટ થાય અને એવી ભક્તિ જો હૃદયમાં આવે તો ભગવાન રાજી રાજી થઈ જાય. અને ભગવાન છે એ જ સર્વ સુખના ધામ છે, એને પામવા માટે જ જે કાંઈ કરીએ છીએ તે કરવાનું છે એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. ગમે તે કરીને, આ દેહે કરીને આપણે ભગવાનને રાજી કરી લેવા, કારણ કે આ દેહે કરીને ભગવાન મળે છે પછી ક્યારેય મળતા નથી. અને પ્રગટ ભગવાન મળે, આ નેણે નાથ નિરખાય, મુખ મુખે એની સાથે વાત થાય, એવો અવસર ક્યાંથી આવે? એ તો પ્રભુ સાક્ષાત મળે તો થાય. અંગો અંગને મળવું એ તો મહા મોંઘો છે મેળાપ, નો તો ભરોસો ભીતરે જે મળશે અલબેલો આપ. જમવું રમવું જોડે બેસવું એવો ક્યાંથી પામીએ પ્રસંગ? મોટા મોટાને મુશ્કેલ મળવો, સુણી સદા રહે મન ભંગ. ક્યાંથી મળે ભગવાન? સર્વ પ્રકારે ભગવાનનો સમાગમ અતિ અગમ છે, અસાધ્ય છે, કોઈ દિવસ ન મળે. દેવને પણ દુરારાધ્ય છે. અને એવા પ્રભુ પ્રગટ થઈ આ ધરતી ઉપર દયા કરીને માનવ તન ધારીને આવે અને સર્વને સુખ આપે એવા થાય. અને એવા ભગવાન જ્યારે મળે ત્યારે જીવના કેટલા મોટા ભાગ કહેવાય કહો. એમની સાથે હળી મળીને અઢળ ઢળી અને ભગવાન જ્યારે સુખ આપી રહ્યા હોય ત્યારે ભાવ બ્રહ્માદી કંઈ જોઈને પસ્તાયા કરે કે ભારે કરી આપણે રહી ગયા, અને જો આપણને આ લાભ મળ્યો હોત તો કામ થઈ જાય એમ. માટે પરમાત્માની ભક્તિમાં જબરજસ્ત ભાર છે. અને ભક્તિ જેવો ભાર બીજે ક્યાંય નથી. પુણ્યવાન હોય એ ભજન કરે. સ્વામી કે કેટલી ભાર કહેવું, પુણ્યવાનથી ભક્તિ થાય છે. માટે ભક્તિ કરવી, કરી કરીને આ કરવાનું છે. ભક્તિ કરો, આ ભક્તિ નિધિ ગ્રંથની કથા છે. આમાં અપરંપાર ભક્તિના ગુણ ગવાયા છે, બેહદ ગુણ ગવાયા છે. સમજાય નહીં કે આટલું બધું ભક્તિ ભક્તિ કરી મૂક્યું, આ શું છે ભક્તિમાં એમ. પણ એ ભક્તિ રસ જેને માણ્યો હોય એને ખબર પડે. સ્વામી કહે છે, ભક્તિ નિધિ નો ભંડાર રે સંતો, ભક્તિ નિધિ નો ભંડાર રે, એ મહાન મોટી નિધિ છે. અને આ ગ્રંથ છે એ ભક્તિ નિધિનો જબરજસ્ત ભંડાર છે. સ્વામી કહે છે કે આ દુનિયા સર્જાણી તે દિવસથી માંડીને આજ દિવસ સુધી હજારો લોકો પરમાત્માની ભક્તિ કરીને ભવસાગર પાર પામ્યા છે. કેટલાય દેવતાઓ, કેટલાય મનુષ્યો, મુનિઓ, આ સૌ કોઈના મનમાં એક ભક્તિ જ મહામોટી સાર મનાણી છે. અને બધાએ મહાભાવથી પરમાત્માની ભક્તિ કરી છે. આપણે પણ સુખી થવું હોય તો અતિ પ્રેમથી પ્રભુ ભજન, હા, ભગવાનની ભક્તિ કરવી, ભક્તિ માટે સમય કાઢવો, ભક્તિ માટે જ આનંદથી એક એક પળ આપણે કાઢીને વિતાવવી તો અતિ સુખ થાય. ઋષે તપસે વનવાસી ઉદાસે બાળે ભક્તે માહી સાર, અજાણે સેવા કેમ મળે હરિની, એ અંતરે એવો વિચાર. ઋષિઓ, તપસ્વીઓ, વનવાસીઓ, ઉદાસીઓ, આ બધાના હૃદયમાં બસ એક જ છે કે કેમ ભક્તિ મળે, આપણને કેમ ભક્તિ મળે. સૌ કોઈ ભક્તિમાં સાર માન્યો છે, સૌ કોઈ ભક્તિને વિશે જ ભાર માન્યો છે. ભક્તિ વિના એ કોઈને ગમતું નથી. માટે ભગવાનના ભક્તો ભક્તિમાં પ્રીતિ કરે. એક બાબત એ જોવા જેવી છે કે આ જગતમાં ઘણા માણસોને સહજ સ્વભાવે ભગવાનની સેવા મળે તોય પણ કરવા તૈયાર નથી. એ ગરીબગત એ ગામમાં મંદિરે સેવા કરે. હવે એને હુતક આવ્યું એટલે મંદિરે આરતી સેવા વગેરે એનાથી થાય નહીં, એટલે બીજા બધા થોડાક બેઠેલા ભાભા બધા, એને કહ્યું કે ભાઈ હવે આમાંથી તમે કોઈક આરતી ઉતારો ઠાકોરજીની, મારે હવે દહી હુતક આવ્યું. એ કોઈ બોલે જ નહીં, હા, કોઈ ન બોલે. ફરી વાર કીધું કે ભાઈ હવે દહી કોઈક આરતી તો ઉતારો, મારે હુતક છે, તકલીફ છે, તોય કોઈ બોલે નહીં. પછી એક પછી એને એકનું નામ લેવા માંડ્યા. હા, બોલો, લ્યો તમે બોલો. એ મેપા ભાભા બોલો તમે. મેપા ભાભા કે પણ મારે કામ બહુ છે, મને એ નો ટાઈમ મળે. કે હવે કામ કયું ખબર છે? બહાર ઓટલે બેહવાનું, આ સિવાય કોઈ કામ નહીં. નો તૈયાર થયા. પછી વળી આગળ વાત હાંકી ગોહા ભાભાને કીધું. ગોહા ભાભા તમે? ગોહા ભાભા કે મારે છે ને ન એ મને નવરાઈ મળે, એ મારથી ન થાય. એમ તો કે મારે બહુ કામ હોય. હવે આ ગોહા બાપાને કામ શું ખબર છે? કોઈના ઘરે ન ગોહો હોય ને તો ગોહો કરવાનું કામ, એટલે એનું નામ ગોહા બાપા. એ ગમે એમ કરીને ગોહો ઊભો કરે, એને જવા દીધું. પછી કચરા બાપા બેઠા હતા, એને વાત કરી કે તમે કંઈક સેવા પૂજા કરો. કચરા બાપા કે એ મારું કામ નહીં. લ્યો બોલો કેમ? તો કે મને ન ફાવે. કે લ્યો સાંભળો શું એને કેવું. પછી એકબીજા હતા, એને કીધું કે તમે કરો. તો કઈ મને ન આવડે. કે એટલે ઓલે હરિભગતને છે ને રીહ ચડી. એ કે આ ભગવાનની આજ સવાર થોડીક આરતી ઉતારવી તમને ન આવડે, ખાતા આવડે, નાતા આવડે, પણતા આવડે, એને બધી ગણતરી કરાવી દીધી. આરતી ઉતારતા ન આવડે કે તમને? ઓકે, એ ન ફાવે એટલે બોલો. અને બધું ફાવે એને ભક્તિ ન ભાવે. આવા નવો કેટલો કાટમાળ છે બોલો આ દેશમાં, આનું કાંઈ પણ કામે નથી હાલતું. બહુ આ બધાને પકડીને કાંઈક મોટો વૃદ્ધાશ્રમ ખોલી ત્યાં રાતથી ભજન કરાવવાની જરૂર છે. ગાંઠે નહીં આપણું ભજન કરે તો કામ થઈ જાય, પણ એ છે માને કહો પોતે બેવામાંથી નવરા ન થાય. એટલે એક ગામમાં હું કથા કરતો, મને એક જણા આવીને કે મને કે તમે આ ઓટે બધા બે હશે ને નિષેધ કરો. મેં કીધું કઈ રીતે કરું? મને કે એમ કહો તમે, એ જે ઓટે બેહે, જે ઓટે બેહે એને માણા ન કહેવાય, માણા. મેં કીધું શું કહેવાય? તારે કે એને કહેવાય કૂતરા. મેં કીધું એવું ન કહેવાય. એટલે મને કે એમાં શું વાંધો, ઓટે જ કૂતરા જ બેહે ને. મેં કીધું એ બધું તમારું હાસું, પણ એમ કહેવાય નહીં. મને કે એ બહુ હોશિયાર હતા, સમજ્યા? મને કે તમારે ક્યાં કહેવું, તમે એમ કહો એ આગળ આપણા મોટા સાધુ આમ કહેતા ઓટે બેહે એ કૂતરા કહેવાય એમ. મને કે મોટા સાધુ નામે જવા દો ને, તમારે હું વાંધો. મેં તું કોક ભટકાણો હોય તો ક્યાં મોટા સ્વામીએ લખ્યું લાવો બતાવો તો. એટલે કહેવાનો આશય, બધું ફાવે ભક્તિ ન ફાવે એટલે શું કરવું કહો? માટે ભક્તિ ફવાડજો, બીજું કાંઈ કામમાં આવવાનું નથી. ભક્તિ નહીં ફાવે ને તો અક્ષરધામમાં પછી નહીં ફાવે, અહીં આવતું રહેવા હે ગબલીન. આદિ અંતે મધ્ય મોટે પે પાયમાં તે તો ભક્તિ થકી નિર્ધાર. આગળ જે મોટા થઈ ગયા, હાલ પણ જે મોટા થયા છે, ભવિષ્યમાં જે મોટા થશે, આ બધાએ પરમાત્માની ભક્તિ કરીને થયા છે. ભક્તિ વિના કોઈ મોટા થયા નથી ને કોઈ થવાય નથી. તે કહ્યું હરિ ભજતા સહુ મોટક પામે, હરિ ભજતા સહુ મોટક પામે, હરિ ભજતા સહુ મોટક પામે,
હરે ભજતા મોટક પામે.
પરમાત્માની ભક્તિથી સૌ કોઈના હૃદયમાં મોટપ આવે છે. ભગવાન ભજ્યા વગર કોઈ દિવસ કોઈ નામમાં મોટા ગુણ આવતા નથી, આપણા શાસ્ત્રો આ પ્રમાણે કહે છે. માટે ભગવાનના ભક્તો જો મોટપ ઈચ્છતા હો, પરમાત્મા પાસે જવું હોય, ભગવાનની આગળ મોટા આ જગતમાં નહીં હો, ભગવાનની આગળ મોટા કહેવાવું હોય તો અતિ આનંદથી ભક્તિ કરવી. ભક્તિ વિના મોટપ ન મળે, એટલે કે મોટપ એટલે શું? જન્મ મરણથી રહિત થવું અને ભગવાનની આગળ સદાય અક્ષરધામમાં સેવામાં રહેવું, આને મોટપ કહેવામાં આવે છે. અથવા બીજો અર્થ કાઢતા નહીં કે પૈસા, મોટા બંગલા, આ મોટે ભાઈ નથી કઈ.
હરિ ભજતા સહો મોટપ પામે, હરિ ભજતા સહો મોટપ પામે,
એ જન્મ મરણ દુખ જાય રે,
જન્મ મરણ દુખ જાય રે,
પારસ પારસે
પારસ પારસે કાંસા ના થાય,
મોંઘે મૂલે વેચાય રે,
મોંઘે મૂલે વેચાય
રે, હરિ ભજતા સહુ મોટક પામે,
હરિ ભજતા સહુ મોટક પામે,
જન્મ મરણ દુખ જાય રે,
જન્મ મરણ દુખ જાય રે,
મુનિ નારદની જાતને જોતા,
મુનિ નારદની જાતને જોતા.
નારદજીની કથા કહી કાચી દાસીના પુત્ર હતા. સાધુ સંતોની સેવા કરવાથી એને પરમાત્માને વિશે પ્રેમ થયો, ભક્તિ થઈ, પછી એને ભગવાનને ભજ્યા તો એમ કહેવાય છે ભગવાનનું મન કહેવાના.
મુનિ નારદની જાતને જોતા,
મુનિ નારદની જાતને જોતા,
આ દાસે પુત્ર જગ જાણે રે,
દાસે પુત્ર જગ જાણે રે,
હરિને ભજી હરિનો મન કહેવાણા,
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 વેદ પુરાણ
ભજનનો મહિમા ગાયો. જન્મ મરણ ટાળવું હોય, માં મોટપ પામ્યું હોય તો કરો ભજન, ભક્તિ વિના ભવ ભટકણ ન ટળે, ભમવાનું કોઈ દિવસ ટળતું નથી, નિષ્કળાન સ્વામી કહે છે. માટે ભગવાનના ભક્તો ભક્તિ કરે, આ ભક્તિ નિધિમાં એક એક લીટીએ ભક્તિ કરો, ભક્તિ કરો આવ્યા કરશે. માટે ભક્તિ એ જ ભવસાગર પાર ઉતારે છે. ભક્તિ આને કે વારંવાર ખુલાસો કરું છું, ભગવાનના સ્વરૂપમાં હેઠ આને ભક્તિ કહેવાય. બધું થયું અને ભગવાનમાં હેત ન થયું તો કાંઈ નથી થયું એમ, આ એક સમજી રાખવાનું છે. આપણા હૃદયમાં હરપલ એવો હિસાબ હોવો જોઈએ કે મારે ભગવાનમાં કાલ હેત હતું એથી આજ ઓછું છે કે વધારે, આજ આપણે વધવું જોઈએ. અત્યારે જે હેત છે એ ઘડી બે ઘડી પછી પાછું વધવું જોઈએ. ભગવાનમાં દિવસે દિવસે હેત વધતા 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 એટલું બધું હેત જામી જવું જોઈએ, ઘટવું ન જોઈએ. પણ અમુકને તકલીફ છે, ઘણા વર્ષથી સત્સંગ કરવા છતાંય પણ ભગવાનમાં હેત વધતું નથી, લ્યો જરાય ન વધે, બોલો આનું શું કરવું? બીજું બધું વધે, ડાપણ વધે, કહો ભગવાનમાં હેત ન વધે. શાસ્ત્ર વાંચી વાંચીને સસમાના નંબર વધે, એને ભગવાનમાં હેત ન વધે. આ જવા ઠાકોરજીનો પ્રસાદ લઈ લઈને શરીર વધે, ભગવાનમાં હેત ન વધે, આનું શું કરવું? માટે કોઈ પણ પ્રકારે કરીને ભગવાનમાં હેત થઈ જાય તો કામ થઈ જાય. કારણ કે સ્નેહ જેવી કોઈ વાત નથી. સ્વામી નિષ્કુળાનંદજી એ સ્નેહના અપરંપાર વખાણ કરે છે કે ભગવાનના ભક્ત પરમાત્માને વિશે સ્નેહ કરે. સ્નેહ છે ને એ જ ભવસાગર પાર ઉતારે છે અને એને જ ભક્તિ કહેવામાં આવે છે. સ્વામી સ્નેહ ગીતામાં એક પદ બહુ સરસ લખે છે, સ્નેહને રે સમાન એ નાવે કોઈ, સ્નેહ અને ભક્તિ એક જ છે. સ્નેહને રે સમાન એ નાવે કોઈ, સ્નેહને રે સમાન,
સ્નેહને
નાવે કોઈ, સ્નેહ ને રે સમાન,
સ્નેહ ને રે સમાન, નાવે કોઈ, સ્નેહ ને રે સમાન,
રાગે ત્યાગે ને તપાસવે રે,
રાગે ત્યાગે
કોઈ સ્નેહ ને રે સમાન
કોઈ સ્નેહ ને રે
સમાન. સ્વામી કહે છે ગમે એવો ત્યાગી રાગી તપસ્વી હોય કોઈ વનમાં જઈને બેઠો બેઠો ધ્યાન ધરે પણ ભગવાનમાં જો સ્નેહ ન થયો તો એમાંથી કાંઈ નીકળતું નથી.
જોગ જગન બહુ જજ તારે તજતા તેનો મને માન. જોગ જગન બહુ જજ તારે તજતા તેનો મને માન. તજે ઘરવાસ ઉદાસ ફરે કોઈ વ્રતદાન એ નાવે કોઈ સ્નેહ રે રે
સમાન.
કરે તીરથ વ્રતદાન એ નાવે કોઈ સ્નેહ રે રે સમાન.
જોરદાર શબ્દ લખ્યા સ્વામીએ કે જોગ કરે જગન કરે તને મને માન છોડી દે ઘરવાસ છોડી ઉદાસ થઈને ફરે તીર્થ કરે વ્રત દાન કરે ભલે બધું કરે પણ ભગવાનમાં જો હેત નથી તો એનું કલ્યાણ થવાનું નથી કહે છે. લ્યો વળી બીજી વાત કહે છે.
માળા તિલક ધરે હરે ફકત નખ શિખાવધારી નિદાન. હરે ફકત નખ શિખાવધારી નિદાન. કરે અટાન રટાન નિરંતર કરે અટાન રટાન નિરંતર. એ વાળી કરે ગંગા જલપાન નાવે કોઈ સ્નેહ ને રે સમાન. નાવે કોઈ
મોટી જબર માળા પહેરે એક બે હાથમાં પોરવી રાખે મોટું જબર તિલક કરે માળા તિલક ધરે ફરે ફકત આમ ફકડપણું દેખાડે આ લુગડા બુગડા પહેરે નો પહેરે રખડ્યા કરે મોટા નખ વધારે મોટી ચોટલી વધારે અડધામાં તમ ચોટલો રાખે કરે અટન રટન નિરંતર રખડ્યા કરે અટન રટન ગંગાજળ પીવે કાયમ બીજા ત્રીજા કુવાનું તો પાણી ન પીવે પણ ભગવાનમાં સ્નેહ ન થયો તો હું થયો કે છે હા બધું બગીડ્યું કે છે. હવે સીધો જ્ઞાન ઉપર ઘા કરે છે બેઠા બેઠા શાસ્ત્ર વાંચી વાંચીને લઢી લઢીને કાંઈક લેઢ્યું પણ ભગવાનમાં હેત ન થયું ભગવાન વિનાના બીજા ઘાટ ન બંધ થયા એના ઉપર પ્રહાર કર્યો.
સ્નેહ નહીં જેને નાથ શું રે શું થયો કર તારે
જેને
નાથ શું રે શું થયો કર
જેને ભગવાનમાં હેતો જ નથી કેટલું એને જ્ઞાન હોય અરે ચારે વેદ મોઢે હોય અઢાર પુરાણ ખટ શાસ્ત્ર બધું પડપડાટ બોલી જાણતો હોય આનો અર્થ શું છે.
સ્નેહ નહીં જેને નાથ શું રે શું કરતા તે થયું જ્ઞાન.
સ્નેહ નહીં જેને નાથ શું રે શું
નિષ્કુળાનંદ કહે સ્નેહી જનને
નિષ્કુળાનંદ કહે સ્નેહી
જનને વશ સદા ભગવાન કે નાવે કોઈ સ્નેહ ને રે સમાન.
નાવે કોઈ સ્નેહ ને રે
સમાન કે નાવે કોઈ સ્નેહ ને
માટે ભગવાનમાં સ્નેહ કરો. સર્વે કોઈ કથાનો આસાર છે. વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે વારંવાર ભગવાનની કથા સાંભળી, ભગવાનના અવતારોના જે જે લીલા ચરિત્ર હોય, સામર્થ્ય, પ્રતાપ, પરચા, આ બધું સાંભળી સાંભળીને તમે ભગવાનમાં પ્રેમ વધારો. કારણ કે ભક્તિ છે એ દોયલા દિવસની મૂડી છે, દોયલા દિવસની મૂડી. આ બધી છે ને આપણી મૂડીઓ, એ બધી સોયલા દિવસની મૂડી છે. આપણને પૈસા, સ્ત્રી, છોકરા, આ તો બધા છે ને આપણામાં જ્યારે કાંઈક હારા વાટ હોય ત્યારે હવ આપણી સેવા કરે. જ્યારે આપણે બધી કોરના જઈએ ને ત્યારે એ બધી કોરથી આગાવ્યા જાય. તે દિવસે આપણી છે ને ભક્તિ જ સહાય કરે છે. કારણ કે એ ખરેખર દોયલા દિવસની મૂડી છે. તે દિવસે રૂપિયા સહાય ન કરે. જે દિવસે આ લોક છોડીને જવાનું થશે, આ લોક મૂકીને મરવાનું થાય, મોઢું પોળું પડવા માંડશે, આંખો અધર ચડવા માંડશે, છોકરા અડખે પડખે ઊભા હશે, શ્રીમતીજી આવીને આહુડા પાડતા હશે, એ વખતે આપણને મોટી ચિંતા થશે કે હવે હું અહીંથી જાશ, આ છોકરાનું પછી કોણ, આ શ્રીમતીનું પછી કોણ, એમ એને ચિંતા થાય. આ મેં આટલું આટલું ભેગું કર્યું છે અને વાપરશે કોણ, હું ક્યાં જઈને અટકીશ, ક્યાં જાશ ક્યાં, આમ બહુ ચિંતા થાય. આપણે અત્યારે સંકલ્પ કર્યો હોય કે અત્યારે હું મર્યો, એ મર્યો કેમ થાય, એ ગયો તો એમ થવા માંડે, બસ ગયો, તરત સાંભળી આવે. જે વસ્તુમાં જેને હેત હોય ને તરત સાંભળી આવે. ઘણી વખત પ્રેક્ટિકલ કરું, મરી જવાનો અભિનય કરવો, એ મરી ગયો પછી જોવું હું સાંભળે છે, ખબર પડી જાય હેત ક્યાં છે. જ્યાં હેત હોય ત્યાં સાંભળી આવે તરત જ એ વસ્તુ. અને જ્યારે મૃત્યુ આવે ત્યારે જેટલું ભજન કર્યું હોય ને એટલું આપણને કાયમ લાગે, બાકીનું કશું કાયમ લાગવાનું નથી. બીજું બધું આઈનું આઈ, આપણે જવાનું થાય એકલા, આવ્યા તેથી એકલા જવાનું, એકલા આવ્યા તેથી કોઈ હારેનું આવ્યું ને જઈશું તેથી કોઈ હારે નહીં. આ હમણાં જે બધું સકડું છે ને ગોળ કુંડાળું ધમ સકડી, તો બધું એક આંખનું મટકું મારીએ એટલી ઘડીનું છે, પછી પૂરું. એક ભરવાડ મને કહેતા, મને કે સ્વામી આ જગત એટલે હું, જેમ આંખનું મટકું એમ ચાર ઘડીનું ચટકું, મને કે વયું જવાનું છે હવને, એમ બોલતા હતા. માટે ભક્તિ રાખો, એ છે સત્ય વાત, નથી કાંઈ કુડી. શું કે દોયલા દિવસની ભક્તિને માનજો મૂડી, ભવજળ તરવા હરી ભક્તિ છે હોળી. હોળી છે એમાં બેહીને ભળજળ તરી જવાય છે. અપાર સંસાર સમુદ્રમાં ભક્તિ તો મોટું જહાજ છે. બીજા હો હો ઉપાય કરીએ પણ સમુદ્ર પારે ન જવાય. વહાણ વિના બધાય વલખા મારે એટલે ભક્તિ વિના કોઈ દી કલ્યાણ ન થાય. ભક્તિ છે એ કર્યા વગર ભવ દુઃખનો કોઈને અંત ના આવે, માટે ભજવા જ માંડવા ભગવાન, ભજવા જ માંડવા, વાર લગાડવી જ નહીં. કોણ જાણે કે દિવસે આ પાપી દેહ પડે, મળું કરવાનું રહી જાય, ન કરવાનું થયા કરે એનું અર્થ હું. આપણને શી ખબર ક્યારે મૃત્યુ થવાનું આપણું, આજકાલ સવારે સાંજે કંઈ ની કાંઈ વાત કોઈને ખબર નથી. માટે ભક્તિ કરવી. અને એક વાત, ખાધ્યા વિના જેમ ભૂખ ન ભાંગે ને તૃષા વીતે નહીં વણ તોય, જમ્યા વિના ભૂખ ન જાય, પાણી પીધા વિના તરસ ન જાય, તેમ ભક્તિ વિના ભવ દુઃખ જાવા નથી ઉપાય કહું કાંઈ. જો આ સિદ્ધાંત દાખલો દીધો, જેને ભૂખ્યા મટવું હોય એને ખાવું જોઈએ, તરસ્યા મટવું હોય એને પાણી પીવું જોઈએ, એને ભવસાગરમાં બુડતા બચવું હોય એને ભજન ભક્તિ કરવી જોઈએ. લો અને આ ફેરે શિબિરમાં તો બધાને એક એક ડાયરી પકડાવવાની છે, કેટલું ભજન કર્યું એની રોજ નોંધ કરવાની. માળા, દંડવટ, પ્રદિક્ષણા, કેટલું વાંચ્યું, કેટલું ધ્યાન ધર્યું, કેટલા તિલચિન ચિંતવા, આ બધો આખા વરોનો હિસાબ રહે એવી રીતની ગોઠવણી કરવાની છે. પછી કોણ જાજુ ભજન કરે છે જોવું પડશે ને, કોણ જાજુ રળે છે ને કોણ જાજુ ખોવે છે. જે જેટલું ભજન કરે એ એટલું રળ્યો, અને જેને જેટલું ભજન ઓછું થયું એને એટલી ખોટ ગઈ, આમ સમજી લેવાનું. ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહેતા કે લીમડો ખાવા મળે ને તો લીમડો ખાઈને ભજન કરી લેજો ભજન, આ તો કાજુ બદામ ખાવાના મળે તોય ભજન કરે નહીં, અને એથી વધારે ખાવાનું કાંઈક મળે એટલે સારું, મંડ્યા જ રે મંડ્યા જ રે. કેટલુંક મેળવવું હોય છે, મને એક દી બહુ વિચાર થયો, મેં કીધું આ પૈસાનો ધર્વ કેમ નહીં થતો હોય આપણે, અને કેટલા રળવાય છે, જાડા સોણા ને જાડા પેરણ પહેરીને ડોહા કામ કરી કરીને ગુજરી ગયા, એના કરતા અત્યારે ઘણું ઝાઝું છે, તોય ભજન નથી કરવું. હવે તો ભજન કરવું, બાજરો ભેળો કરીને પ્રભુ ભજી લેવા, આમ મોટા સાધુના શબ્દો છે. એ જાજુ ડાપણ ડોળવા ન જવું, નહીં બીજો જન્મ આવશે તો મારી દેહે, પછી બધું ટળી જાહે. બોલો કોણ જાણે ક્યાં જન્મ આવે શી ખબર, તરત આ મા બાપ મટીને બીજા મા બાપ થાય, આ દેહ બળીને પાછો બીજો દેહ થાય, બીજો દેહ થાય એના બીજા પાછા ઈ થાય ને બીજા છોકરા થાય ને બધું બીજું થાય પછી. અને આવું તો અનંત વાર બીજું ત્રીજું થયું છે, પણ આ આત્મા પ્રભુ પાસે ગયો નથી. હવે એને ભગવાન પાસે લઈ જવા માટેની રાત દિવસ મહેનત કરે ભગવાનના ભક્તો. જેમ પ્રાણધારીના પ્રાણને જાણો આહાર તણો છે આધાર, ભક્તિ ભગવાનની સર્વને સુખ દેનાર. અને એક વાત બહુ સરસ કરી, જગત જીવન વિન જેમ નગ્ન ભીંજે, રવિ વિન ટળે નહીં રાત. જગત જીવન એટલે વરસાદ, વરસાદ વિના જેમ આ પર્વત છે ને ભીંજાય નહીં, ભીનો ન થાય. અને વળી રવિ વિના રાત ન ટળે, સૂર્ય વિના ગમે એટલા તારા ઉગે નહીં, ચંદ્ર સોળે કળાએ ઉગે અને તારા માત્ર ઉગે, પણ સૂર્ય ઉગ્યા વિના હવાર ન થાય. ખ્યાલ આવી ગયો? એમ ગમે એટલો વૈરાગ્ય હોય, ગમે એટલો ધર્મ હોય, ગમે એટલું જ્ઞાન હોય, હા ગમે એટલું ઘરમાં ધન હોય ને દાન દેવાતું હોય, પણ ભજન કર્યા વગેરે હવાર ન થાય, કહેતા મોક્ષ ન થાય. ભજન કરવું પડશે, જે દી તે દી ભજનના કુંડાળામાં આવવું પડશે હવને સમજીને. તેમ ભક્તિ વિના ભારે સુખ મળે એવી રખે કરો કોઈ વાત, કે ભૂલતા નહીં, ભક્તિ કર્યા વગેરે સુખ નહીં મળે. કરો ભજન, ભગવાન પાસે જવું હોય તો. જેમ જળચરને જળ જીવન, વનચરને જીવન વન, તેમ ભક્ત ભગવાનનો જાણો ભક્તિ એ જ જીવન, ભક્તિ જ જીવન બની જાય. ભક્તિ વિના કાંઈ ગમે નહીં, ભગવાન સંબંધિત કામ ગમે, હાથે કરીને ભગવાનની સેવા ગમે, આંખે કરીને ભગવાનના દર્શન ગમે, કાને કરીને ભગવાનની જ કથા ગમે, આ પરસ ત્વચાએ કરીને ભગવાનનો જ ગમે, ભગવાનને ધરાવેલી પ્રસાદી જ જમવી ગમે, પછી કઈ હોટલ બોટલમાંથી હરખી ગંધ આવે પાછો પગથિયા નો ચડી જાય એને એ ન ગમે. આ તો કહે છે ખા ચારી હાલો વાંધો નહીં, પગી જાય માલિક. જેમ જસ ન રહે જલ વિના રહે કીચે દાદુર કુર્મ, તેમ ભક્ત ન રહે હરી ભક્તિ વિના રહે ચિત્તે ચિંતવે જ ચર્મ. જસ એટલે માછલા, માછલા પાણી વિના ન રહે, પણ ડેડી કેન વાંધો નહીં અને કાચબા નહીં વાંધો નહીં. સ્વામી કહે છે રહે કીચે દાદુર કુર્મ, ડેડક્યા હોય ને એને ખાંદામાં મજા, પાણી હોય તો હાલે ને પાણી ન હોય તો ખાંદામાં પડ્યા રહે, અને ખાંદો ન હોય ને તો ઢેફામ ધૂબકા દાબે, એને બહુ વાંધો નહીં. એમ ઘણા ભગત આવા, ભજન થાય ન થાય ઢેફામ ધૂબકા દાબે, કાં તો ખાંદામાં પડે, ખાંદો એટલે હું પંચવિષયની વાસના, બોલો ઢેફા એટલે હું ભૂંડા સ્વભાવ, ભજન ન કરવા દે. એ ભૂંડા સ્વભાવમાં અને પંચવિષયના ખાદામાં અને કાદોમાં માણસ ધૂબકા દાબે છે, પણ ભક્તિ રૂપી મોટા સાગરમાં આ ડેડી ક્યાં ડૂબતા નથી. તમારી વાત નથી હો, આ તો આમાં એવું ડેડી ક્યાં જોવા લખ્યું. જેમ જશન રહે જળવીને રહે કીચે દાદુર કુર્મ, ડેડી ક્યાં ને કાચબા, કાચબાય તે મજા કરે, એને પાણી હોય ન હોય હાલે ખરું. તેમ ભક્ત ન રહે હરી ભક્તિ વિના રહે ચિત્તે ચિંતવે જ ચર્મ. ભક્ત છે ને એ કોઈ દિવસ ભક્તિ વિના રહેતો નથી, એના અંતરમાં ભગવાન સિવાય બીજી કોઈ ચિંતના હોતી નથી. માટે ભક્તને નવ ભૂલવું કરવી હરિની ભક્તિ. નિષ્કુળાનંદ કહે નિર્ભય થવા આદર શું કરવી હતી, નિર્ભય થવું હોય ભક્તિ કરો. દાદા ખાચરે ભક્તિ કરી, મોટી બાન લાડુબાએ ભક્તિ કરી, તો ભગવાન એને વશ થઈ ગયા, હા એની પૂજામાં રોજ ભગવાન દર્શન દે. મીરાબાઈએ ભક્તિ કરી, બોલો નરસિંહ મહેતાએ ભક્તિ કરી, આ બધાએ ભક્તિ કરી અને ભગવાને એની સહાયતા પણ કરી નથી કરી. જેણે જેણે ભક્તિ કરી, સબરીબાએ ભક્તિ કરી, બોલો ભક્તિ કરવી અને ભક્તિ કરતા કરતા કોઈ દિવસ કોઈથી બીવું નહીં. અગ્ન નિંદા ભયાન નૈવ ત્યાજમ શ્રીકૃષ્ણ સેવનમ. અજ્ઞાનીઓને ઠીક પડે એમ કે આપણે ભક્તિ આંખ્યા કરવી, એને ભલે ને ફાવે એવું કે એનાથી શું બીક, એનાથી ડરીને શું કરવાનું. ઘણા ભક્તિ કરે પણ કોઈક નિંદા કરે ને એટલે ડરીને બેન થઈ જાય. પ્રાણે પ્રાણે મેં એક જણાને તિલક ચાંદલો ચાલુ કરાવ્યો. તિલક ચાંદલો કરીને હરતા ફરતા છે, એમાં બે ચાર જુવાનિયા મળી ગયા. એટલે આ શું કર્યું હોય, એટલે આ જબરું ટીલું હોય, એટલે ક્યાંથી આય એમ કરીને એને ખીચ્યું હતું. બીજા દિવસે બેન કરી દીધું. પછી મેં કહ્યું કેમ બેન કરી દીધું, બસ કાંઈ નહીં બધા ખીજ્યા જ છે. પછી ઘણી મહેનત મેં કરી પણ પછી પગ ન માંડ્યા. આમ ન કરું, એ તો એક બે દિવસ કે પછી હવ ભગત કે પછી હવ વખાણે ભગત છે અમારે. પણ ભગત થવું તો ખરેખરા ભગત થવું, પછી લોલિયા ભગત ન થવું. સમજાય તમને? તમને ઊંઘ બધાને આવે છે ને, યાર ઊંઘ ઉડાડવી પડશે. કારણ કે આ ભક્તિ નિધિની કથા છે એટલે બીજા દાખલા હું બહુ દેતો નથી. કારણ શું છે કે ભક્તિની મજા બગડે. હવે તમે ઊંઘો છો એટલે હવે કાંઈક કહેવું તો પડશે જ. બે ભગત હતા, એકનું નામ ધનો અને એકનું નામ રત્નો. ગમે નથી માળાને ભક્તિ લાગી ગઈ, સમજ્યા. હવે બે જણાએ વિચાર કર્યો કે આપણે જાત્રાએ જવું, પણ જાત્રાએ જવાને પૈસા બીજા ન મળે. જૂના જમાનાની વાત, એમાં કોઈક ગામનો નગર શેઠ જાત્રાનો સંઘ લઈને નીકળ્યો કે ભાઈ હાલો, જેને જાત્રાએ આવવું હોય એને મારા ખર્ચે તમને જાત્રા કરાવવાની છે. એટલે બે ત્રણસો માણસો જોડાઈ ગયા ને એ બધો ગામડે ગામડે સંઘ હાલતો થયો. એમાં આ ધનોન રત્નો જે ગામમાં રહેતા ને ત્યાં થઈને સંઘ નીકળ્યો. ધનોન રત્નએ વિચાર કર્યો કે આ કોક શેઠિયો છે દાનેશ્વરી અને હવને જાત્રા કરાવે છે તો આપણે ભેગા પડી જઈએ. એ મોટી મોટી માળા ડોખમાં પહેરીને એકાદી માળા હાથમાં ને ભજન કરતા કરતા જોડાઈ ગયા. જાત્રામ જોડાણા. હવે સંઘમાં ભજન થતું જાય ને હાલ્યા જાય હવની હારે, પણ મૂળ માલિકર ભક્તિ ન મળે. હો ઠામુકી, આ તો બહારથી થોડાક દિવસો ટૂંકા કરવા માટે નીકળી પડેલા. અમારે ખોપાળામાં ચોર આવેલા, સમજ્યા. હવે મોટી મોટી વાતો કરે, મેં તો તુલસીની કંઠી પહેરાવી. મેં કીધું ભગત હારા છે, પણ પછી ખબર પડી કે આવડાનું તો કાવતરું છે. શું પછી પકડ્યા? પછી મેં એને પૂછ્યું, મેં કીધું તમે કેમ અહીં આવ્યા હતા? એક જણો કે કાંઈ કામ બામ હોતું નહોતું, તે દિવસો ટૂંકા કરવા આવ્યા હતા. એક મંદિરમાં હારું હારું ખાવાનું મળે ને દિવસો ટૂંકા થાય કે એમ. આ બે ભગત છે ને એના જેવા કે સંઘ જાત્રામાં રખડવી ને દિવસો ટૂંકા થાય. એમાં એક ગામમાં સંઘ પહોંચ્યો હાંજકનો, અને ત્યાં પછી કોક માણસે જમાડ્યા બધાને, ખીચડી પાણી કરી અને વાડામાં ઉતારો આપેલો, સમજ્યા. વાડામાં એક ઢાળ્યું ને એમાં ઉતારો આપ્યો, પણ એમાં મોટા મોટા ભક્તો બેઠા બધા ધૂન ભજનવાળા, અને બીજો બધો સંઘ બેહી ગયો હામો. અને હમી હાંજ, હજી બહુ અંધારું થયેલું નહીં, અને ભજન ગવાય. હવે બરોબર ભજન જામેલા, હવનું ભજનમાં ધ્યાન, પણ આવડાનું બેનું ઠામું કોઈ ભજનમાં ધ્યાન નહીં. એ ભાઈ તો આડાવડા ટલ્લા માર્યા કરે. આપણે ઘણી વખત ધોઈને બોલાવતા ને બીજા આડાવડા ટલ્લા મારે કા એમ ટલ્લા માર્યા કરે. હવે એ વખતે પડખે વાહે ઓઘા, એમાંથી એક ઘો નીકળી, સમજ્યા. હવે ઘો નીકળી એટલે ઓલા ધનિયાની નજર ગઈ. ધનિયો કે એલા રત્ના, રત્ના કે ઘો નીકળી. તારે કહેલા નીકળી, એ નીકળી. બે નો જીવ ન્યા વિયો ગયો. પછી કે પકડ પકડ, ઊભા થઈ અને એકે ઘો પકડી. ઘો પકડીને એટલે ફાળ્યું હતું ને એમાં વીંટી અને કેડે બાંધી દીધી. હા, હવે કેડે ઘો બાંધી દી, પણ હવે ઘો જીવતી. હાથમાં મંજીરા ખખડાવીને ભજન કરે, પણ ઘો હલે માલિકને ગદગીદિયા થાય. જા તો ઓલ્યાને કહે ખાલી ભારે કરી અમને ગદગીદિયા થાય, પણ બીજું કંઈ બોલાય નહીં. ભજનની માલિક રહીને બેસી ગયેલા. પછી એવડો એ સબ સબલિયા વગાડતો માંડ્યો ગાવા. મને કેડે હળવળ હળવળ થાય સુંદર વાર શામળિયા, મને કેડે હળવળ થાય સુંદર વાર શામળિયા, મને કેડે હળવળ થાય સુંદર વાર શામળિયા.
પડખા વાળો કે એનું ભોડું મચેડી નાખ સુંદર વાર સાંભળ્યા
એનું ભોડું મચે
હળવે હળવે થતું હોય તો ડોકું પકડીને મળી નહીં ને પાર હવે કે છે પછી ડોકું પકડીને મળી નહીં લ્યો બોલો આવા ભગત થયા માટે ભગત થવું તો બરાબર હરખા થવું ભગવાન રાજી થાય એવા થવું અતિ આદરથી ભક્તિ કરવી એમાં ફેર ન પાડવો રાજી રહેવું અને કોઈ દિવસ ભજન કરતાં કરતાં ભગવાનના ભક્તોએ દંભ ન કરો ઘણી વખત છે ને માણસ દંભ બહુ કરે એક બિલાડો હતો સમજ્યા એનું નામ શાંત બ્રહ્મ કોઈક પટેલની ત્યાં ગયેલો નાસ્તો કરવા માટલું હોય છે એમાં મોઢું નાખ્યું ભીં કરીને મોઢું નાખ્યું મારી કહ્યું લોટ છે બિલાડાની જીભ લોટે અડી લોટ ઉડ્યો નાખો રામ છીડ્યો બિલાડું તરફડિયા મારીને ઊંચું થઈને પીડ્યું માટલું ફૂટી ગયું ગળામાં કાંઠો રહી ગયો માટલામાં પછી તો આ શાંત બ્રહ્મ એક વખારે છે તેમાં એક દર અને એમાં 1000 ઉંદરડા રહે ત્યાં આવીને બેઠો હવે આનંદ બીજું કાંઈ હતું નહીં ઉંદરડો અહીંથી આવે તો ઉપર પગાડવાનો ધંધો ત્યાં આવીને બેઠો એટલે એક ઉંદરડું દરમાંથી બારી નીકળી નજર કરીને જોવે છે તો ખબર પડી કઈ બિલાડો બેઠો છે એટલે તરત પાછું ઉયું ગયું ને મેલી ઘરે જઈને ડુગડુગી વગાડી ઉંદરડું ડુગડુગી વગાડે એટલે સમાચાર કે કંઈક ભયંકર વાતાવરણ છે એમ હા ભયજનક વાતાવરણ છે એટલે બધા ઉંદરડા સાવધાન થઈ ગયા કંઈક તકલીફ છે શું છે કે એક મોટો બિલાડો બહાર બેઠો છે ને કોઈને નીકળાય એમ નથી તો એક બે બીજા ઉંદરડા હોય ને થોડાક આગેવાન એ પાછા દર આગળ આવીને જોવે જોઈને પાછા વૈયા જાય જોઈને પાછા વૈયા જાય ત્યારે આ બિલાડાના મનમાં એમ થયું કે માલો એકય બહાર નીકળશે નહીં અને આપણું કામ થાય નહીં પછી ઉંદરડા બહાર ડોકાવા આવ્યા ને ત્યારે શાંત બ્રહ્મ એમ બોલ્યો શાંત બ્રહ્મ કહે છે કરે એ ઉંદરડાઓ તમે મારાથી બીવો છો એ ખરેખર બહુ મોટી ભૂલ છે ઘણા હરિભગત આ શાંત બ્રહ્મ જેવા હોય તમે મારાથી બીવો છો તે ઘણી મોટી ભૂલ છે હું કાંઈ ખરાબ માણસ નથી જોવો મારા ગળામાં કેદાર કંકણ છે બોલો કાંઠો હતો ને હું કેદારજીની જાત્રાએ જઈ આવ્યો છું ત્યાંથી આ કેદાર કંકણ પહેરીને આવ્યો છું ઠીક છે હું પહેલાં હિંસા કરતો પણ હવે હું જ્યારથી કેદારની યાત્રાએ જઈને આવ્યો છું ત્યારથી કોઈની હિંસા કરતો નથી હા હમણાંથી તો મારે ચાંદણી વ્રત ચાલે છે બિલકુલ બીજું ખાતો નથી શાસ્ત્રમાં લખ્યું છે કે તપ કરનારા માણસોએ હંમેશા અહિંસ વૃત્તિ પાળવી જોઈએ કેદાર જઈને આવ્યો છું તપ કરું છું કેદાર કંકણ પહેર્યું છે અહિંસા માટે કોઈ બીશો નહીં તમ તારે હરોફરો ને મજા કરો કે ત્યારે ઉંદરડાના મનમાં એમ થયું કે વાત સાચી છે ગળામાં કેદાર કંકણ તો છે સમજાણું એટલે કાંઈ આપણને હેરાન કરશે નહીં એટલે ઉંદરડા બધા નીકળે બહાર હરે ફરે આખી રાત કોઠીમાં કડબ કાપે સિંગ ખાય બધું આવું તેવું કરી અને ઉંદરડા બધા પાછા વળે પાછા વળે ને ત્યારે આ શાંત બ્રહ્મ છે ને છેલ્લા ઉંદરડાને પકડી લે અને ચાંદ્રાયણનું જે કરતો હોય એ કરે એમ કરતા કરતા ઘણા દિવસ ગયા ત્યારે ઉંદરડાને એવું લાગવા માંડ્યું કે આપણામાંથી કંઈક ઓછા થયા હોય એવું લાગે છે કે સમજ્યા ઓછા થયા એવું લાગે છે પછી વસ્તી ગણતરી કરી અને ખરેખર ફો ઉંદરડા ઘટ્યા ત્યારે ઉંદરડાને એમ થયું કે આ તો મોટી તકલીફ ઊભી થઈ એટલા બધા ઓછા થઈ ગયા પછી ઉંદરડાએ મિટિંગ કરી પછી બધાના ભાષણો લેવાના એમાં હવે શાંત બ્રહ્મ ઉપર શંકાનો આરોપ મૂક્યો એક બે ગઢા ઉંદરડા કે એમ કોઈના ઉપર આરોપ નખાય નહીં કારણ કે શિક્ષાપત્રીમાં લખ્યું છે મિથ્યા અપવાદો અને કશ્મીર ચીજ તારે બધા કે તો કેમ કરશું તો કે અખતરો કરીએ આપણે એક ઉંદરડાને વાહે રાખી તો કે પણ એ તકે આ બાંડિયાને વાહે રાખો એક મલકર બાંડિયો હતો
એ કે બાંડિયાને વાહે રાખો, જો આ બાંડિયો આપણને કાયલ ન દેખાય તો સમજી લેવાનું કે શાંત બ્રહ્મના બધા કામ છે. પછી બાંડિયાને ભાઈ નાત્ય કીધું એટલે હું થાય નાત્ય ગત. બાંડિયાને કે તાર વાહે રહેવાનું, ન સૂટકે વાહે રાખ્યો અને વાહે રાખ્યો તો ઉપર જવાનું હવની મોર થઈ ગયો. શાંત બ્રહ્મે પકડી લીધો. પછી બધા ઉંદડા ભેગા થયા તો બાંડિયો ઉંદડો ન ઝીડ્યો અને પછી બધા ઉંદડા ટોળું થઈ અને દર આગળ આવ્યા. દર આગળ આવીને બોલ્યા કે નમસ્તુભ્યમ શાંત બ્રહ્મ. અરે ઓ શાંત બ્રહ્મ, તને નમસ્કાર છે. નમસ્તવ કેદાર કંકણમ, અને આ તારા કેદાર કંકણને પણ નમસ્કાર છે. ઉંદડા બધા કહે છે એ સહસ્ત્રેશુ સતમ નાસ્તિ, અમે હજાર હતા. સહસ્ત્રેશુ સતમ નાસ્તિ, હજાર હતા એમાંથી હો નથી. અને છિન્ન પૂછો ન દૃશ્ય તે, અને બાંડિયો હમણાં હમણાં ગુમ થયો છે માટે તમે ભલા થઈને અહીંથી પધારો કે છે. આ શાંત બ્રહ્મને પછી નેજ વળાવ્યા માટે છે ને આવી રીતે ન કરવું. કેદાર કંકણ પહેરીને શુદ્ધ ભક્તિ કરો. ભગવાનને રાજી કરવા હોય તો મતિ અડગ એક રાખવે પરોક્ષ ભક્તના પ્રમાણ. આસ્તિકપણું ઘણું આણીને જેણે ભજા શામ સુજાણ. અડગ મતિ રાખો વર્ષો સુધી. આગળ આગળ ભક્તોના કેવા આખ્યાનો આવે છે. હા, આપણે ધીરજ આખ્યાનમાં ભક્તોના આખ્યાનો સાંભળ્યા, એ લોકોએ કેવી ભક્તિ કરી, એમ આપણે પણ એ ભક્તોના આખ્યાનો સાંભળી આપણા જીવનમાં તેમના જેવી ભક્તિ આવે, એમના જેવો વૈરાગ, એમના જેવી આત્મનિષ્ઠા આ શીખવી જોઈએ. કેણે કર કપાવ્યા ને કેણે મુકાવી હું કરવત. કોઈક ભક્તોએ હાથ કપાવ્યા, હા મયુરધ્વજ રાજા જેવાએ કરવત મુકાવ્યું. કોઈક વેચાણા સ્વપચ ઘેર હરિચંદ્ર રાજા જેવાએ ત્યાં વેચાણા. કોઈ પડ્યા ચડી પર્વત, કોઈ પ્રહલાદ જેવાને પર્વતથી પછાડ્યા. આવા બધા ભક્તો આગળ થઈ ગયા. કેણે કો અસ્થિ આપ્યા દધીચી, કેણે આપ્યું આમિષ શિબી રાજા, કેણે કો ઋષિરથ તાણ્યો, ઋષિરથ તાણ્યો તો એક રાજાએ, કેણે કો પીધું વળી વિષ મીરા જેવા ભગવાનને રાજી કરવા, ઝેર પણ પી ગયા તો અમૃત થઈ ગયું. આમ બધા હજારો ભક્ત થઈ ગયા છે. કેણે કો તજી સર્વે સંપત્તિ રાજપાટ સુખ સમાજ, અન્ન ધન ધામ ધરણી મેલી મોહન મળવા કાજ. બધું છોડી દીધું ભગવાન મેળવવા હારું થઈને. કોઈ કહેતો કોઈ એક લટિકા કૂપ મધ્ય, ને કોઈ કે આપી ખેંચી તન ખાલ, કોઈ સૂતા જઈ સુળીએ મોટા જાણી મહારાજ માં માલ. ભગવાનમાં જયારે માલ મનાણો ત્યારે આ બધાએ થી આ બધું થયું છે. બોલો નથી થયું એમ નહીં, બધું થયું છે. અને એવા ઇતિહાસો અપરંપાર છે. ઉદ્ધવ સંપ્રદાયમાં આપણું જમકુબાઈનું આખ્યાન જુઓ, આપણા હૃદયમાં એમ થઈ જાય કેટલો એણે ત્યાગ કર્યો. આ સંપ્રદાયમાં કેટલાય ભક્તો થઈ ગયા છે. કોણે કે તપ કઠણ કર્યા મેલી આતન સુખની આશ, હિંમત કરી હરી મળવા કહીએ ખરાય હરિના દાસ. જેણે ભગવાન મેળવવા હિંમત કરી, શરીરની પરવા નહીં, મા બાપની પરવા નહીં, ઘરની નહીં, ધનની નહીં, સ્ત્રીની નહીં, છોકરાની નહીં, એક જ મગજમાં તાર ઘૂમી ગયો કે ભગવાન મળે કે આ પંડ પડે. હો વાતની એક વાત, આવા ઠરાવ સાથે ભગવાનને રાજી કરી ગયા એવા આ પૃથ્વીમાં કંઈક થઈ ગયા છે. માટે હિંમત ધરી હરિભજન કરો. ખરેખરા સુરવીર શુદ્ધ નિર્દંભ નિષ્કપટ, તમામ તાણ મનની મેલી અને મહારાજ ભજવા માટે મંડી પડવું તો કામ થઈ જાય. પરોક્ષ ભક્ત એ પ્રભુ તણા, ઘણા અતિ આગ્રહવાન, ત્યારે પ્રગટના ભક્તને કેમ સમય ન રહેવું સાવધાન. કહો પરોક્ષના ભક્તએ કેટલું કરી ગયા તો પ્રગટના ભગતને શા માટે ખૂણે બેહી રહેવું, શા માટે ભજન ન કરવું. ઘણા તો ભજન કરે આપણને દાંત આવે. અમે એક જગ્યાએ ગયા હતા સમજ્યા, તે એક જણો કહે છે કે આ બહુ ભજન કરે છે, કે બહુ ભજન કરે છે. હા પછી જોયું કે એ હમણાં ધ્યાનમાં બેસી જાય હાંજ સુધી, પછી ધ્યાનમાં બેઠા તો હવે આપણે કહેવાય નહીં, પણ આ તો હું તમને ખાનગીમ કહું. આપણે પેલા બગલા આવે છે, તમને ખબર હોય તો બગલા આવે ને, આગળ કાચનો પાલો મૂક્યો હોય ને, પછી એક બગલું આમ ચાંચ બોળે, પછી હું શું થાય, પછી બીજું બગલું બોળે, એવા રમકડા આવે છે. એમ આ ધ્યાન કરે તો ઘડી જ થાય તો બગલું ચાંચ બોલે ને એમ માથું આમ ઓરવું આવે હેઠું, પછી વળી પાછું બગલું માથું અધેર કેમ અધેર થઈ જાય, વળી પાછું હેઠું થાય, એમ હાંજ સુધી ધ્યાન આવ્યું. આમ ભજન ન કરાય, ભજન કરો વ્યવસ્થિત, ચિત્તન અંતર ઇન્દ્રિયો દેહ બધું કાબુ કરીને ભજન કરે તો સુખ થાય, નહીતર સુખ ન થાય. કઠણ થઈને ભજન કરવું પડે. આપણને ભજન કરવા બે આવીને થોડીક તકલીફ થાય એટલે ઉઠી જાય, તરત સાલું નીચે બળવા માંડ્યું એમ કહીને ઉઠીને હાલતા થયું, હું ભજન થાય કહો. એ તો બધું થાય, અમતું ભજન થાય. ભજન કરવું હોય તો થોડીક આત્મનિષ્ઠા વિના ભજન કોઈ દી થાય નહીં. હા, ભજન કરનારા આત્મનિષ્ઠાની જરૂર છે. સાવધાની, આત્મનિષ્ઠા, ધર્મ, જ્ઞાન, વૈરાગ બધાય વાના હોય ને તારે ભજન થાય છે એટલે ભજનને કઠણ કહ્યું છે. બધા વાના જરૂરી છે. ઘણાને તો કોઈ દેહને તકલીફ પડવી ન પડે અને ભજન બધું થઈ જવું પડે. એકવાર અમે એક ગામ ગયેલા, ત્યાંથી નીકળવાનું હતું, સમજ્યા, તે લારામાં બેસીને જવાનું હતું, તે રોડે ઊભું રહેવું પડે, લારા આવે ને એટલે હાથ ઊંચો કરી પછી લારીમાં બેહાડી લે, આપણે જવું હોય ત્યાં ઉતારે. ત્યાં લારીમાં બેહવા જવાનું તો હવે અમને સાધુને વાળીને લારીવાળા લારી ઊભી ન રાખે, સમજ્યા. એને એમ કે બાવાને કાંઈ પૈસા પૈસા દેહ નહીં, નાને ક્યાં લઈ જવા, એટલે અમારે હરિભગત રાખવો પડે. તું હારી હાલ લારી ઊભી રખાય અને એને પૈસા પૈસા આપ દે એટલે અમને ઉતારી દે એમ કહીને. પછી એક હરિભગત દર્શને આવ્યો, પછી એને કીધું કે ભાઈ તમે હાલો ને અમને રોડે લારીમાં બિહારવા. એ કે લ્યો હું આવું. પણ સ્વામી ઘડીક ઊભા રહ્યો, કાં તો કે આ ચાતુર્માસ ચાલે છે ને એટલે મેં છે ને 108 દંડવટનું નિયમ લીધું છે કે એટલે છે ને હું દંડવટ કરી લઉં. કીધું ભાઈ 108 દંડવટ તો કેટલી વાર લાગશે, અમારે પછી મોડું થાય. એ કે સ્વામી વાર લાગે, હું તમે વાત કરો છો, ઉભા રહ્યો ઘડીક, વાર ન લાગે કે જુઓ તમે. પછી માંડ્યો દંડવટ કરવા. પણ દંડવટ કેવી રીતે ખબર કરે, ઓલી પાંદડી હોય ને ખોખ સિંગની પાંદડી એમાં હેલા મારી નીકળે, તમે કદાચ જોયું હોય તો. એ હેલા મારી જેમ હેલા મારે, સમજ્યા, બે હાથને બે ગોઠણ ઉપર રહી અને ઝરીક ઝરીક માથું હલાવે, સ્વામી જુઓ એક દંડવટ, બે દંડવટ, ત્રણ દંડવટ. એને તો ઘડીકમાં 108 દંડવટ. ઊભું થવાનું નહીં, હોવાનું નહીં, કાંઈ નહીં, માથું આમ કરે એટલે દંડવટ ગણાઈ જાય. આમ દંડવટ કરીને કે હાલો લ્યો, થઈ ગયા દંડવટ, બોલો. આમ દંડવટ થઈ જતા છે, આમ એને માની લીધા. માટે એમ ભક્તિ ન કરવી. પરોક્ષ ભક્ત એ પ્રભુ તણા, ઘણા અતિ આગ્રહવાન ભગત હતા. સમજાય, પરોક્ષમાં હતા, તે એક જગ્યાએ પ્રદક્ષિણા ફરતા, તે પ્રદક્ષિણા ફરી ફરીને તો ધરતીમાં મોટો ખાડો પાડી દીધેલો, આટલી પ્રદક્ષિણા ફર્યા. અને પરોક્ષમાં આજ પણ અમુક અમુક ઊભા હોય છે, કોઈ 12 વર્ષથી ઊભા રહે. ભક્તો મોટા જાડા થાંભલા જેવા થઈ ગયા હોય, તમે કુંભને મેળે જાઓ ને તો કહેવાય કે આ સંત આટલા વર્ષથી ઊભા જ છે, બેઠા જ નથી. કેટલા જબરજસ્ત સાધન, 40-40 વર્ષથી ઊભા હોય, બોલો, એટલું એટલું એ સાધન કરે છે. તો પછી ભગવાન મેળવવાની ઈચ્છા હોય એને કેમ કાંઈ સાધન ન કરવા. એમ માટે ભગવાનના ભક્ત પરમાત્માને મેળવવા માટે ભક્તિ કરે ખરેખરી, અને એમાં ભલે શરીર કચવાતું, હેરાન થતું થોડુંક, પણ ભજન કરો. આદિ અંતે વિચારીને કરી લેવું એવું કામ આપણું, નિષ્કુલાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું. ભગવાનના ભક્તને ગાફલાઈ ન રાખવી, બીજાને જેને રાખ્યું હોય રાખે. કે છે ગાફલપણામાં ગુણ રાખે ગણો જે,
ગાફલપણામાં ગુણ રાખે ગણો જે,
એ હમાહી આરાથ બગડે આપણો જે, પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણો જે,
પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણો જે.
મખર ખરો એ ખોટ તાણો જે
ભાંગ કે મખર ખરો એ ખોટ તાણો જે
ગાફલ પણ એમાં રખે કોઈ ગુણ ગણો કારણ કે ગાફલ માણસને છે ને બધી સમી વિયો જાય પછી શું કરવાનું કહો કોઈ માણસ મરી જાય પછી આફ્રિકા ને અમેરિકા ને લંડન ને બધા ડોક્ટરો લાવીને ભેગા કરી પણ એનો અર્થ હું બોલો રાંડ્યા પછી ડાપણ શું કામનું આજ આપણું શરીર સારું છે સર્વાંગે સંપૂર્ણ સમય છે આજ બધું ટાણું છે અત્યારે ભક્તિ નહીં કરીએ ભજન નહીં કરીએ પછી ક્યારે કરવાના છે કહો પછી આંખે નહીં દેખાય કાને નહીં સંભળાય દાંત બધા પડી જાય ચોકઠું કરાવ્યું હોય છે પણ છીંક આવે ત્યારે ચોકઠું ઉડી જાય પાછું આવી બધી પરિસ્થિતિ થાય પછી થોડું ભજન થાય હાથમાં માળા લઈને બે રહે ઘડીક થઈને માળા પડી જાય માટે અત્યારે ટાણું છે આ સમયે કરો ભજન જો કાફલાય રાખશું તો આપણો જ અર્થ બગડવાનો છે બીજાને કાંઈ થવો નથી ને પછી પચાતાપ આપણને થશે કે કર્યું હોત તો સારું હતું કર્યું હોત તો સારું હતું આટલા દિવસ આમનામ ગયા મેં કાંઈ ભજન ન કર્યું અરે રે ભારે કરી પછી પસ્તાવો થશે માટે સાવધાની સાથે ભજન આદરો ભગવાનના ભક્તો સમય કાઢીને ભજન કરો ઘણા માણસ રજા હોય ને તે રખડવા જાય રજા રખડવામાં ન વાપરો રજા ભજન કરવામાં વાપરો ઘણી વખત કેવું ખબર છે રજા હોય ને ઈવડાય 10-11 વાગ્યા સુધી હુવે ખબર છે પગ જગાડે ને તો આજ શું છે આજ રજા છે રજા એટલે બસ બપોર સુધી હુવાનું એ બપોર સુધી ઊંઘે પછી બપોરે આળા મળીને જાગે પછી હમાખે નાય નાઈને પછી જાય ખાવા ખાઈને પછી તરત પિક્ચર જોવા જાય શું છે રજા છે બોલો આખો દી પિક્ચર જોય રખડી અરે સફરજન બફરજન કેળા બેળા ખાઈને હોઈ જાય આજે રજા પૂરી કરી આવું ન કરવું રજાના દિવસે મંદિરે જવું કથા કરવી ભજન કરવા કાંઈ કીર્તન કંઠે કરવા વચનામૃત કંઠે કરવું હા કાંઈક કેસેટો સાંભળવી કાંઈક કરે રજાના દિવસ માણસો લ્યો આ કારીગર બધા રજા ઊંઘવામાં ખોવે આ શેઠિયા ઉઘરાણી કરવા જાય એ હુવે નહીં કારણ શું એ ન હુવે એને 99 ધક્કો લાગી ગયેલો હોય ને એ હુવે નહીં 99 ધક્કો લાગી ગયો કહેવાય સમજ્યા એક શેઠ હતા બહુ પૈસા પાત્ર હવે પૈસા પાત્ર છે પણ એને ઘરે કાયમ ડખો થયા કરે કાયમી ડખો થાય હવે શેઠની બાજુના ઘરમાં એક ગરીબ માણસ રહે હવે ગરીબ માણસ રહે રોજ કમાય થોડું ઘણું અને એમાંથી ખાઈ પીવે એટલું આવી રહે એટલે ખાઈ પીને સુખે ભજન કરે અને કોઈ દિવસ એના ઘરમાં ડખો નહીં અને આ શેઠ ઘણાય પૈસાવાળાઓ કેટલી સુખ સામગ્રી એને ઘેરે પણ તોય એના ઘરે રોજ કંકાસ થાય આજ આમ થયું નથી ને આજ આમ થયું નથી ને બોલો શેઠ આવીને કાયમ શેઠાણીને ખી જાય કે આટલા પૈસા તે વાપરીને કે આજે આટલું શાક લાવવાનું નહોતું ને આટલું તે વધારે કર્યું ને આટલું બગાડ્યું ને આ વસ્તુની શું જરૂર હતી ને કાયમનો ડખો શેઠાણીના મનમાં એમ થયું કે આપણે કાયમ ડખો આટલી આટલી સંપત્તિ હોવા છતાંય અને આપણે બાજુમાં રહે છે એ બિચારા રોજનું લાવીને રોજ ખાય છે તો એને કોઈ દિવસ ડખો નહીં શાંતિથી હોઈ જાય ને હવારે જાગે કોઈ કંકાશ નહીં એનું જીવન કેટલું શાંત છે પછી શેઠાણી એક દિવસ શેઠને કહે આપણા ઘરે આટલું બધું થાય આપણા ઘરે ડખો ને ડખો રોજ ઉઠીને ડખો તમે કાયમ બબડ્યા જ કરો તમને શાંતિ જ નહીં આ વાપરી નાખ્યું તે વાપરી નાખ્યું તમને શું અમારે કહેવું આપણે ઘરે કઈ તાણ છે શું આમાં સંપત્તિમાં સુખ જો આ બાજુવાળા એના ઘરમાં કેવી શાંતિ છે કોઈ દિવસ ડખો ખરો કોઈ દિવસ કંકાસ નહીં કોઈ દિવસ એ ધણી છે તેને ઘરવાળા વઢે આમ વાપરી નાખ્યું તેમ વાપરી નાખ્યું શેઠ કહે છે તારી બધી વાત સાચી છે ત્યાં ડખો નથી એ એનું કારણ બીજું શું કારણ છે વળી આપણા કરતાં સંપત્તિ કાંઈ નથી અને હાવ ઓછી છે તો કંઈ સંપત્તિ નથી ને એટલે ડખો નથી કેમ કે એને 99 ધક્કો નથી લાગ્યો શેઠાણી કહી 99 ધક્કો એટલે હું શેઠ કે જોઉં તો કે ભાઈ જોવું તો છે કે જો કાલથી એને ઘરે ડખો ન થાય મને કહેજે કેમ તા કે હું કરું છું શેઠ બહુ હોશિયાર પછી એનું ઘર હતું ને ત્યાં શેઠ એક કોથળીમાં 99 રૂપિયા નાખી અને એના ઘરમાં નહીં ખેવ્યા. હવે ઓલ્યો તો ભાઈ જાગ્યો, ત્યાં તો એના ખાટલા પાસે કોથળી પડેલી, આ કોથળી હું ખોલ્યું ત્યાં તો મળી ગયો રૂપિયા. ખુશ ખુશ થઈ ગયો ઘરના માણાને કે આમ જો આમ કોથળી ભરી રૂપિયા આવી ગયા આપણા ઘરે, કે ભગવાનની દયા થઈ ગઈ, ભગવાનની દયા થઈ. નાના નાના છોકરા તા તો કે હાલો હાલો કાઢો કાઢો, ગણો ગણો છે કેટલા, કે એ તરત ભાઈ તાંહાડો લેવાની ગીણ્યા, હો એક બે ત્રણ ચાર, ઓહો ઝાઝા નીકળ્યા, પાંચ સો, અમે આજ રીતે ગણતા 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 કે 95, 97, 99 આ લે એક ઓછો નીકળ્યો, એક હોત ને હો થઈ જાત, કે 99 નીકળ્યા તો એમ થયું કે એક હોત ને તો હો થઈ જાત. ઠામું કઈ નહોતા એના બદલે એક હામકા 99 મળ્યા, તો એ કે એક હોટ ને તો હો થઈ જાય. પૂછો આ પૈસા વાળાને પૂછો, આવી કઠણાઈ છે, શાંતિ ન મળે. પછી વિચાર કર્યો કે આપણે આમાં 1 રૂપિયો નાખી દેવી ને તો હો થઈ જાય. એટલે રોજ કામે જતા હશે, જૂના જમાનાની વાત, એકાનો બેયાના દાડી હશે એ વખતે મજૂરી બજૂરી, તે કામે જાય ને એમાંથી પછી પૈસા આવે એ વાપરે. આ બધા કામે ગયા પૈસા આવ્યા, તે બોલ્યો કે ઘરના માણાને, એમ્ભેળ જો હવે બધું કરકસરમાં આંકવાનું છે, કારણ કે આપણે 1 રૂપિયો પૂરો કરવાનો હો કરવાના છે, એટલે શાક બધું થોડું લાવવાનું, સસ્તું લાવવાનું, સાંભળ્યું ને, દૂધ બૂધ હમણાં બંધ કરો છોકરાને, હા, કારણ કે હો કરવાના છે. ભાઈ કે બહુ સારું, એમાં નાના છોકરા તે હાવ દૂધ વિના ન રહે, થોડુંક દૂધ લાવ્યા, આવડો બપોરે ઘરે આવ્યો કે આટલું ને આટલું હિસાબ આપ્યા, આટલા પૈસા આવે ને આટલું કંઈ ગયું, કે આટલું તને ના નહોતી પડી દૂધ લાવવાની, શાક કેટલું લાવી, શાક એટલે હું કરવા લાવીને, થયો ડખો સમજ્યા ઘરે ઘરે કરો. બોલા શેઠ કે જો લે જો આમ જોઈ લે, કે ન્યા કેમ ડખો થયો, તો કે 99 ધક્કો લાગ્યો એને, હવે જામી તમારે એમ. આ કારીગર વર્ગ છે ને એ તો હુંય રે રજાના દિવસે, ને શેઠિયે ધક્કો લાગ્યો 99, એટલે વહેલા ઉઠીને ઉઘરાણીએ નીકળે, કારણ કે નહીં બોલ્યો પાછો વ્યો ગયો પિક્ચર જોવા. એટલે આવું છે ભાઈ, માટે રજાના દિવસે ભજન કરો, મારો કહેવાનો આશય, ગાફલાય ન રાખો. ગાફલાયમાં સારું નથી, પછી હેરાનગતિ થાય, અત્યારે તો કાંઈ વાંધો નથી, આવડે આ ગાડી હાંકતા હોય રોડમાંથી 60-80 સ્પીડમાં ગાડી જતી હોય, ગાફલાય રાખેશ? એ અમારે સૌજીભાઈ હતા મુંબઈ, અમને મૂકીને પાછા વળ્યા, તે હું જ છું, તે 6 ફૂટથી પીડ્યા, હું ઈચ્છ્યું હતું કે મને હેઠે પાણી એડ્યું થઈ જાગ્યો, કે આ તકલીફ થઈ એને કહો. એટલે ગાફલાય ન રાખવી, ને ક્યાંથી પડીએ નક્કી નહીં, ભજન કરી લેવું, પછી પસ્તાવો થાય એનો અર્થ હું. જરાક જોલું આવી જાય તો ઢાફ લઈને ભટકાઈ જવાય, એમ આમાંય પણ એવું છે. હા, આપણને ઊંઘમાં જિંદગી વહી જાય, જોલું ખાવામાં વહી જાય, પૈસા કમાવામાં વહી જાય, બીજું ત્રીજું બધું કરવામાં જિંદગી વહી જાય, ત્યારે ભજન ક્યારે થાય? અને ભજન નહીં થાય તો ધામમાં પ્રભુ પાસે કેમ રહેવાશે કહો? પાછું અહીં કંઈક પ્રગટાશે, વારંવાર આવવાનું થાય, પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનરી જઠરે શયનમ, વળી પાછું કોક માતાના ઉદરમાં પાછું પધારવું પડશે, એ દખનો પાર નહીં, મળમૂત્ર ખાવું પડશે, ગર્ભવાસનું દુઃખ ભયંકર છે, એ બધી કથા યમદંડમાં આવે છે, તમે સાંભળેલી છે. માટે ફરી વાર એમાં ન જવું પડે, માટે ગાફલાય કોઈ ન રાખો. સ્વામી કે જો ગાફલાય રાખશો તો પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણો, જે
પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણો, જે
ભાંગે કેમ ખારા ખારો, એ ખોટ થણો જી,
નાવે
ખરો એ ખોટ થણો જી. પછી એ ખોટનો ખરખરો કેમ ભાંગે? પછી ગયું એ ગયું, પછી ગમે એટલો પશ્ચાતાપ કરો, એનો કોઈ અર્થ જ નથી. માટે ભગવાનનો ભક્તો ગાફલ ન રહો, બસ કરો ભજન. જો હરિભગત હોય ને એને હિસાબ હોય કે આજ હું આટલું ઊંઘ્યો, એમ આટલું ઊંઘ્યો. સાવધાની સાથે, માણસને 6 કલાકની ઊંઘ જરૂરી છે, 6 કલાક હોય એટલે પૂરું.
છ કલાકથી ઓછી કરી શકે છે બહુ ધ્યાની ભક્તો પાંચ કલાક. આમ કમસે કમ શરીરને છ કલાક ઊંઘ જોઈ, છ કલાકથી વધારે જેટલું હોવાય છે એટલું ખોટું હોવાય છે. આપણા જીવનનો આપણે હિસાબ કરીએ કેટલું ઊંઘીએ છીએ એમ. હા, માટે ભગવાનના ભક્તો ઊંઘમાં આળસમાં સમયને બગાડે. ઊંઘ આળસમાં બહુ સમય જાય છે માણસનો, કાં તો હુંવાણી કરવામાં સમય જાય. હુંવાણીમાં તમને ખબર પડે, હુંવાણી બહુ કરે માણસ. હુંવાણી હા, બે ત્રણ ભેગા થાય, ખુરશી નાખીને બેસી જાય, કેમ છે, મજા છે, શું ચાલે છે, પૂછે શું ચાલે છે, એ બધું હાલતું એમ હાલે છે. પછી પૂછે કાંઈ નવીન, કાંઈ નવીન નથી, હું નવીન છે, કાંઈ નવીન નથી. એટલે આવો ને આવો, આ જગતમાં તો શું હાલતું હોય કહો, કેવું હાલતું હોય કહું. એક ભાઈ બજારે હાલ્યા જતા, એનો ભાઈબંધ મળ્યો. એ ભાઈબંધને બહુ આગ્રહ કર્યો કે હાલેલ દોસ્ત, મારે ઘરે તું કેમ કોઈ દી આવતો નથી, આપણે હારે ભણતા, આ તો મારે ઘરે તારે ભોજન કરવાનું છે. બરોબર બપોરિયામ લઈને આવ્યો જમવામ. હવે એ બે માણાને, આ બે માણાનું જ રાંધેલું, એમાં ત્રીજો લાવીને બેહાડ્યો. એટલે ઘરના માણાને ખરી ચડી ખરેખરી રી સમજ્યા. હવે એને તો જમી લીધેલું, હવે આનું એકનું થાળીમાં રાખેલું, હવે એમાં બે જણાનો ભાગ કરવો પડ્યો. આ તો દોસ્તને બેહારીને બે ગયો, ચાલ દોસ્ત જમી લે, ચાલે પીરસવાનું. ઘરનું માણા પીરસવા આવ્યું, પીરસી દીધું બધું, પછી ખૂટી રહ્યું જે હશે તે. પછી એને બૂમ પાડી, લાવજે રોટલી શાક. ઘરનું માણા રોહડા ઊભું ઊભું, એટલો હોઠ દાંતમાં ભીસીને કે આને શું કેવું હવે. પછી ખીજાણો કેમ નથી. પછી ઘરના માણા રીંસડી ને, એટલે રહોડામાં બધું એઠું નાખવાનો એક પાટિયો હતો, મલકર બધું ભર્યું હોય એઠી ડાય ને બટેકાના ફોડવા ને ટમેટા તરતા હોય ને બધી ફુગાઈ વળી ગયેલું. રીંસડી ને તે પાટિયો લઈને આવી રીમાં એના ધણીના માથામાં ફોડ્યો. એટલે આ બધું રડબડ ને માટલાના કાશલે કાશલે પડ્યા. બોલ્યો બાજુમાં જમતો હતો ને, કશું બોલ્યો નહીં, જમીન ઊભા થઈ ગયા. પણ આને શરમ બહુ થઈ, ગરધણીને શરમ બહુ થઈ. બહુ દિવસે મારો મિત્ર આવ્યો અને એને ભર્યા કરી ગયા, મારે માથે માટલું ફોડ્યું. પછી બે જણા ખાટલે બેઠા, એટલે ઓલું ઘરવાળું છે તે માટલાના કાચલા બધા વીણી હુંપડામાં ભરી નાખવાઈ ગયું. ત્યારે ઓલો મિત્ર હતો ને, એ ઓલ્યાને કહે છે ગરધણીને, યાર દોસ્ત તારે ઘણું સારું છે. આને એમ કેમ એને સારું કીધું, ત્યારે કે મારા માથે જયારે માટલું ફળે ને ત્યારે ઠીકરા મારી આગળ વળાવે છે, તારે ઘણું સારું છે કે એની મેળે વાળી નખ્યાવે છે. આને શાંતિ થઈ ગઈ, વાંધો નથી એમ. શું નવીન બન્યું, તો કે આવું બન્યું. આમ નામ હુવાણીમાં ને હુવાણીમાં સમય કાઢે, ભજન ન કરે આ કોને કહેવા જવું કહો. માટે ભગવાનના ભક્તો ભજન કરો, સમય મળ્યો નથી ભજન કરો, કાં વચનામૃત લઈને બેહો, કાં કીર્તનાવલી, કાં માળા લઈને. હા, ભજન કરશું તો ભવસાગર તરશું, ભજન વિના તો તરવાના નથી ગમે તેમ કરીએ તોય. સ્વામી કે પછી ખરખરો થાય, ખરખરો એ ખોટ તણો અને ઘણો થાશે નર નિશ્ચય કરી, એ જે ગઈ વહી વાત હાથથી તે પમાય કેમ પાછી ફરી. જે વાત હાથમાંથી ગઈ તે પાછી પમાતી નથી, જે પળ ગઈ એ પળ ફરીને આવતી નથી. હા, આપણે માની લો કે આ તિથિ ગઈ, જે દિવસ ગયો જે ફરીને ના આવે, હાથેમ ફરીને આવે ખરી પણ એ બીજી એની એ ગઈ ના આવે. માટે એ ફેલ ગઈ પળ એની નુકસાની કેટલી કહો. માટે ભજન કરો, એકય પળ શા માટે વ્યર્થ જવા દેવી જોઈએ કહો. જેની આગળ સમય છે, ભગવાને બુદ્ધિ આપી છે, સત્સંગ આપ્યો છે, જેને જ્ઞાન આપ્યું છે, ભગવાનનું ભાન આપ્યું છે, કરો હરિસુમિરન. હા, નારાયણ નારાયણ જપ કરો, માળા ફેરવો. સ્વામી કહે છે પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં,
કરે ન થયું હરિનું કામ, જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહીં ઘનશ્યામ, નૈણે ન નિરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિની વાત, એ ખોટ ભાંગે કેમ જુઓ ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી વાત. જોઈ જવો પછી 84 લાખ યોનીમાં ફરવા જવું પડશે. કાંઈ ન કર્યું, પગે કરીને મંદિર હાલી ન ગયો, હાથે કરીને ભગવાનની સેવા ન થઈ, બીજી બધી સેવા થઈ, જીભે કરીને જગદીશ ન જપાયા. બોલો ગાયું બોલ્યો, હા ન બોલવાનું બોલ્યો, આડું ઓવળું બીજું ત્રીજું ભજન ન કર્યું, મુખે ગાયા નહીં ઘનશ્યામ, નૈને ન નિરખ્યા નાથને, ભગવાનને આંખે ન નિરખ્યા, બીજું ત્રીજું નિરખ્યા કર્યું, નાથ ન નિરખ્યા. કહો શ્રવણે ન સુણી હરિવાત, ભગવાનની વાત સાંભળીને આ ખોટ ક્યાંથી ટળે એમ કે છે સ્વામી. પશુ પંખી પન્નગ માવળી આવે, તન અનંત તેણે ભજાય નહીં ભગવાનને, એ સમજી લેવો સિદ્ધાંત. બીજા ઘણા દેહ આવે એને કરીને પ્રભુ ભજાતા નથી, પ્રભુ તો માનવ શરીરમાં ભજાય છે. આજકાલ માણસ માત્રના ઘરે જે પેલા વાંદા હોય ને, વાંદા પછી ચકલ્યા, ઉંદરડા, ખીલકોડા, બિલાડા, આ બધાય માણસોની ચર્ચા કરે છે. એ બધા માણાની ચર્ચા કરે, કોઈક દિવસ તમારે સાંભળવી. હા, એ એમ કહે છે કે આપણા માણા થયા તો એ ભજન કરતા નથી. શું આપણે માણા નહીં એટલે શું થાય, માણા હોત તો ભજન કરે, પછી એ કરે ન કરે પણ ચર્ચા તો કરે કે આવડા માણસ થયા પણ ભજન કરતા નથી. જે ઉંદરડાએ ચર્ચા કરે, આવડાને શું કહેવું, આ ભજન કરતા નથી. લ્યો અને માણસ થઈને ગાયું બોલે, ન જોવાનું જોવે, ન કરવાનું કરે. અને એક વાત એવી છે કે માણસ યોનિમાં જે પાપ થાય છે અને એ પાપ એને 84 લાખ યોનિમાં ભોગવતા ભોગવતા પણ ખૂટતું નથી. બોલો, બીજી કોઈ યોનિમાં પાપ નથી કરાતું, હમ માનવ શરીરમાં જ પાપ થાય છે. બીજી 84 લાખ યોનિ છે ને, એ તો બધી પાપ ભોગવવા માટે જ છે. પાપ તો આ એકમાં જ થાય છે. કેટલું ભેગું કરી નાખે કહો, 50-60 વર્ષની જિંદગીમાં તો કેટલું કમાઈ લે, તો 84 લાખ અવતાર લે તો ખૂટે નહીં, એટલું બધું કમાઈ આવડવા. માટે મનુષ્ય દેહ જેવા અરે એવા એક કોઈ ન કહેવાય, તે સારો સમજી શાણા, એ તો નર તન ના ગુણ ગાય. અરે એવા દેહ ને પામીને એને પ્રસન્ન ન કર્યા પર બ્રહ્મને, આવું શરીર પામીને જેને ભગવાનને પ્રસન્ન ન કર્યા તેને થાશે શિરે હરતો, એ સમજી લેજો સહુએ મર્મને, એને પસ્તાવો થશે. માટે આ મર્મ સમજી લેજો, પસ્તાવો થશે. માણસ પસ્તાય એવું ન કરે, પહેલેથી સાવધાની સેવે. ભોજન મળે ભોજન કરી લે નહીં, અને પછી કોરા કડા કપ્પા પડે અને પછી પસ્તાય એનો અર્થ શું? ફરી વાર આવો અવસર આવતો નથી. 84 દેહને ચિંતવી જુઓ, આવો દેહ નથી મળતો, આવો યોગ નથી મળતો. અને ભગવાને દયા કરીને આવો યોગ, સત્સંગ, આ શરીર, આ બધું આપ્યું છે, એને હવે પશુપાળમાં આપણે ખોવું નહીં. અને એમ કરશું તો હું સમજ્યા કે કાંઈ સમજ્યાય નથી. મનુષ્ય હોય તેને મનમાં કરવો વિવેક વિચાર, માનવ દેહ મોંઘો ગણવું નહીં. અન્ય દેહની હારે, માણસનો દેહ બહુ મોંઘો છે, બીજા દેહની હારે એને ગણશો નહીં. માટે ભક્તિ ભજાવવી, મન વચન કર મેં કરી, નિષ્કુળાનંદ નર તનનું નથી થાતું મળવું ફરી. મનુષ્ય તન ફરી ફરીને મળતું નથી, ફરી ફરીને આવો દેહ આવતો નથી. માટે ભગવાનના ભક્તો ભજન કરે, ફરીવાર આવું શરીર કારે મળે. આ શરીર આઘળીએ જો પડી જાય ને તો કોણ જાણે કેનો દેહ આવે. બોલો, 4 પગાળા થાય, 6 પગાળા, 8 પગાળા, ઘણા પગાળા, કેવા પગાળા પેટાળા થાય એ કાંઈ નક્કી નહીં. કોણ જાણે કેવો અવતાર આવે. અત્યારે મહારાજની દયા છે તો આ બધું થાય, નહીતર પછી થાય એમ નથી. માટે સમજી અને સૌ કોઈ આ ભક્તિ નીતિની કથા સાંભળીને ભજન કરે. ભગવાનના ભક્તો, હું થોડુંક વહેલું બની કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.